ప్రాణం నమో లోయే సౌవసాహూణం అరిహంత సిద్ధ సూరి ఉపాధ్యాయ సాధు సర్వ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिन को स्वरूप जान रागते भय जो भक्ति काय को नमाए स्तुति को उच्चारी है धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है
આપણે મંગલાચરણ બોલશું બધા. બધાને ખ્યાલ છે મોક્ષ શાસ્ત્ર નું મંગલાચરણ. એવરી સન્ડે આપણે જયારે પણ ક્લાસ ચાલુ કરીએ એની પહેલા મંગલાચરણ બોલશું.
મોક્ષ માર્ગસ્ય નેતારમ ભીતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદગુણ લબ્ધયે.
મોક્ષ શાસ્ત્ર ગ્રંથ ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે, જેમાં આપણે હમણાં સુધી મંગલાચરણનું સ્વરૂપ જોયું. મંગલાચરણમાં કોને નમસ્કાર કરવામાં આવ્યા છે તો કે આપ્તને, અરિહંત પરમાત્માને. કયા મંગલાચરણના પદથી આપણને એ સમજાય છે કે આમાં આપ્તને એટલે અરિહંત પરમાત્માને નમસ્કાર કર્યા છે? કયા પદથી સમજાય છે? કયા પદથી સમજાય છે? મોક્ષ માર્ગસ્ય નેતારમ પદ. હા, વેરી ગુડ. જે હિતોપદેશી પણું છે ને, જે આત્માના હિતનો ઉપદેશ આપે છે એ હિતોપદેશી પણું છે. એ હિતોપદેશીપણાના કારણે અહીંયા એ સમજાય છે કે આ મંગલાચરણમાં અરિહંત પરમાત્મા તીર્થંકર આપ્તને નમસ્કાર કર્યા છે. કારણ કે મોક્ષ માર્ગસ્ય નેતારમ, હવે ભેતારમ કર્મ ભૂવૃતામાં વિતરાગ પદને નમસ્કાર છે, તો સિદ્ધ ભગવાન વિતરાગી છે કે નહીં? તો છે. જ્ઞાતારમ વિશ્વ તત્વાનમ, તો સિદ્ધ ભગવાન સર્વજ્ઞ છે કે નહીં? તો કે છે. તો સિદ્ધ ભગવાન વિતરાગી પણ છે, સર્વજ્ઞ પણ છે, પણ હિતોપદેશી નથી. સમજાય છે? તો અહીંયા જે મોક્ષ માર્ગસ્ય નેતારમ એટલે મોક્ષ માર્ગના નેતા છે, મોક્ષ માર્ગની સ્થાપના કરે છે, તીર્થની સ્થાપના કરે છે, અને ઓમ ધ્વનિ દ્વારા ભવ્ય જીવોને જે ઉપદેશ પ્રાપ્ત થાય છે એ વડે ભવ્ય જીવ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. તેથી સમજાય છે કે આ પદમાં અરિહંત પરમાત્માને નમસ્કાર છે. જે બહુ સરસ એક વાત છે કે ભગવાનના જ્ઞાનમાં ત્રણ લોક જણાયા. ભગવાનના જ્ઞાનમાં લોકાલોકનું જ્ઞાન થયું, લોકાલોકનું સ્વ પરનું, પોતાનું પરનું, હરેક જીવનું, હરેક પુદ્ગલ આદિ છોએ દ્રવ્યનું જ્ઞાન ભગવાનના કેવળ જ્ઞાનમાં થયું. હવે સાંભળજો, કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાયા, ઓમ ધ્વનિમાં લોકાલોકનું નિરૂપણ આવ્યું. ખ્યાલ આવે છે? જે જાણ્યું એને ઓમ ધ્વનિમાં લોકાલોકનું નિરૂપણ આવ્યું. બીજો પણ ગંધર પરમાત્માએ એને જીલ્યું, આચાર્ય પરમેશજીએ એને લિપિબદ્ધ કર્યું, અને જ્ઞાની ધર્માત્માઓએ એને અપનાવ્યું, અનુભવ્યું, અને આપણા જેવા નિકટ ભવ્ય જીવોએ શું કર્યું? તો કે એને સમજ. પોઈન્ટ ખ્યાલમાં છે? આ પ્રમાણે આપણે આજે પહેલું મંગલાચરણ આપણે બે અઠવાડિયાથી એની ચર્ચા કરી અને ઓલમોસ્ટ એની બધી ચર્ચા થઈ ગઈ છે. થોડીક આપણે એમાં જે સર્વજ્ઞપણું છે એ સર્વજ્ઞપણાની વાત કરીએ તો એક બહુ જ સરસ પ્રકરણ જીનાગમમાં આવ્યું છે જેમાં સર્વજ્ઞપણાની સિદ્ધિ કરી છે. કેવી રીતના કરી છે સિદ્ધિ? તો કે ચાર અનુયોગ, એ જે ચાર અનુયોગ આવ્યા છે ને ભગવાનના જ્ઞાનમાં, ચાર અનુયોગ, જે ચાર અનુયોગની સિદ્ધિ કેવી રીતના થાય છે? તો કે ક્રમબદ્ધ પર્યાયથી થાય છે. અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કેવી રીતના થાય છે? તો કે સર્વજ્ઞ પરમાત્માનો નિર્ણય થતા, ત્રણ પોઈન્ટ આવ્યા, સર્વજ્ઞ પરમાત્માનો નિર્ણય થતા કોની સિદ્ધિ થઈ? તો કે ક્રમબદ્ધ ની. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સર્વ લાસ્ટ ટાઈમ આપણે આનું ઘણી બધી ચર્ચા કરી હતી. સર્વજ્ઞ પરમાત્માના નિર્ણયથી કોનો નિર્ણય થયો? ક્રમબદ્ધ નો. કેવી રીતના ક્રમબદ્ધ નો નિર્ણય થયો? કે ભગવાનના જ્ઞાનમાં જે દ્રવ્યના જે ગુણની જે પર્યાય જે સમય જે યોગ્યતાથી જે પ્રકારે જે વિધિ જે વિધાન જે નિમિત્તમાં થવાની છે એ થવાની છે. એમાં કોઈ જીનેન્દ્ર અમિન્દ્ર તીર્થંકર ફેરફાર કરી શકવામાં સમર્થ. હમણાંનું જ ઉદાહરણ જુઓ. હમણાં 2 મિનિટ પહેલા કે પહેલા શું અનાઉન્સ કર્યું હતું, કે પહેલા મને શું કહેવામાં આવ્યું હતું કે પહેલા અહીંયાથી અનાઉન્સમેન્ટ થશે અને પછી સ્વાધ્યાય થશે. બરાબર છે? ખ્યાલ આવે છે? તો એમ કહેવામાં આવ્યું. હવે ક્રમબદ્ધમાં શું હતું બોલો જલ્દી. પ્રેક્ટિકલ છે કે નહીં બોલો. ક્રમબદ્ધમાં શું હતું? તો કે પહેલા સ્વાધ્યાય હતો અને પછી અનાઉન્સ. હજી નથી ખબર, ફિક્સ છે પણ હજી નથી ખબર કે હવે પહેલા અનાઉન્સમેન્ટ થશે કે કાલની ટ્રીપની વાત થશે. એ આપણને 10:30 ખબર પડશે. હવે આપણા ધ્યાનમાં ખબર પડશે 11:30. પરંતુ એ જે પર્યાય છે, એ જે પરણમન છે, એ જે શબ્દ અને ભાષા વર્ગણાનું પરણમન છે, એ ક્રમબદ્ધ, એ ફિક્સ, એ નિશ્ચિત છે કે નહીં? કહો. થાકી ગયા છો કે પછી બોલો જલ્દી બોલો. એ નિશ્ચિત છે કે નહીં કહો? તો કે નિશ્ચિત છે, એ ફિક્સ છે. તો આનાથી શું થાય છે? તો કે આવા ક્રમબદ્ધ નો નિર્ણય કરીને, આવા સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાન નો વિશ્વાસ કરીને અને એક એક દ્રવ્યની એક એક સમયની એક એક પર્યાય ફિક્સ છે, નિશ્ચિત છે, એમાં કોઈ ફેરબદલ થઈ ન શકે એવો નિર્ણય થતા અહીંયા જ્ઞાનમાં એ નિર્ણયપૂર્વક, એ નિર્ણયપૂર્વક, એ અભ્યાસપૂર્વક, એ સ્વીકૃતિપૂર્વક જ્ઞાનમાં નિરાકુળતા આવે કે ન આવે? આટલું ધીમું આવે, અડધા તો બોલ્યા જ નહીં. બોલો જલ્દી. આવે કે ન આવે? તો કે આવે, આવે ને આવે. સમાધાન થાય કે ન થાય? તો કે થાય, થાય ને થાય. શાંતિ વર્તે કે ન વર્તે? તો કે વર્તે ભાઈ. કારણ કે અમે સર્વજ્ઞ પરમાત્માના ભક્ત છે, અમે સર્વજ્ઞ પરમાત્માના શિષ્ય છે, અમને એમના સર્વજ્ઞ એટલે કેવળ જ્ઞાનનો પૂરેપૂરો વિશ્વાસ છે. આ ખાલી બોલવાની વાત નથી કે ભગવાન કેવળ જ્ઞાની છે, કેવળ જ્ઞાની છે, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રગટ થયું, કેવળ જ્ઞાન પ્રગટ થયું ને લોકાલોક જણાય છે. આપણે ગાઈ લઈએ છીએ. શું ગાઈ લઈએ છીએ? લોકાલોક ઝલક તે જિસમે એસા પ્રભુ કા કેવલ જ્ઞાન, લીન રહે નિજ શુદ્ધાતમ મે પ્રતિક્ષણ હોવા આનંદ મહાન, જ્ઞાયક પર દ્રષ્ટિ જમ જાય જબ જિનવર કે દર્શન પાય. આવી ગઈ 80 નંબર ની ગાથા આવી ગઈ. પ્રવચન સાર 80 નંબર ની ગાથા આવી ગઈ. આ છેલ્લી લાઈન માં જ્ઞાયક પર દ્રષ્ટિ જમ જાય જબ જિનવર કે દર્શન પાય. દર્શન કરીએ કે અહીંયા દ્રષ્ટિ જમાવીએ? અરે દર્શન કરવાનું ફળ અહીંયા જ્ઞાયક ની દ્રષ્ટિ થવી છે. દર્શન કરવાનું ફળ ક્રમબદ્ધ નો નિર્ણય છે. દર્શન કરવાનું ફળ પર દ્રવ્યના એકત્વ મમત્વ આદિ ભાવોને તોડવો છે. અરે ભગવાનના કેવળ જ્ઞાનનો સ્વીકાર એટલે અહીંયા કેવળ જ્ઞાન સ્વરૂપી પરમાત્મા તત્વનો સ્વીકાર, એનું નામ ભગવાનના કેવળ જ્ઞાનનો સ્વીકાર, એનું નામ ભગવાનના ગુણોનું સ્તુતિ, સ્તવન, વંદના, ભક્તિ, બહુમાન, મહિમા, રૂચિ, એનો અર્થ એ છે ભાઈ. વંદે તદગુણ છેલ્લો પછે વંદે તદગુણ લબ્ધે, એવા ગુણ મને એ રૂપે મારો આત્મા અહીંયા પરમે ત્યારે એ ભગવાન સાચી સ્તુતિ. નિશ્ચયપૂર્વક નો વ્યવહાર, સાચી સ્તુતિ તો ત્યારે કહેવાશે ને. બોલો આચાર્ય દેવે શું કમી રાખી છે? 31, 32, 33 ગાથામાં નિશ્ચય સ્તુતિ નું વર્ણન કરી દીધું. જીતેન્દ્રિય, જીન, જીત, મોહ, ક્ષીણ મોહ છે કે નહીં? 3 પ્રકારની સ્તુતિ, મધ્યમ, ઉત્તમ, જગન્ય સ્તુતિ. તો એ પ્રકાર અહીંયા કહે છે કે વિતરાગ, સર્વજ્ઞ, હિતોપદેશી એવા જે મારા પરમાત્માના ગુણ છે, એવા ગુણ મને પણ અહીંયા પ્રગટ થાય એવી ભાવના સાથે, એવા પુરુષાર્થ સાથે, એવી રૂચિ સાથે, એવા અભ્યાસ સાથે અને એવા વીર્યને ઉછાળતો શિષ્ય આ મંગલાચરણ કરે છે. ખાલી બોલવાની વાત નથી ભાયા, કીધું ને અષ્ટશતી, અષ્ટ સહસ્ત્રી, ખ્યાલ આવે છે? 8,800 અને 115 પ્રમાણ કેટલા બધા શ્લોકોની રચના મંગલાચરણના આધારે થઈ. ચલો હવે આપણે આમાં બહુ બોલો. હવે આ એક સવારના અમે લોકો ઘરે ડિસ્કસ કરતા હતા. ચારે અનુયોગ માં ક્રમબદ્ધ નો નિર્ણય થાય છે, સર્વજ્ઞ પરમાત્માના કેવળ જ્ઞાનનો નિર્ણય થાય છે. ચારેવ ગતિના જે જીવો છે, ચારેવ ગતિના જે જીવો છે, એ જીવોની જે જીવો એટલે કે ચાર ગતિના જીવ, એમાં એક એક ગતિમાં કેટલા જીવ, એની કેટલી સંખ્યા, ખ્યાલ આવે છે? એ કેટલી સંખ્યા છે એ પણ ફિક્સ છે, એ પણ ભગવાનના જ્ઞાનમાં આવી ગઈ. એક એક મનુષ્યનો, એક મનુષ્યનો જીવ મરીને દેવમાં જાય તો ત્યાં એક કેવી પણ બીજી ગતિમાંથી મનુષ્ય ગતિમાં જીવ આવી જશે, એ સંખ્યા ફિક્સ રહેશે. ખ્યાલ આવે છે? શું કહું છું? આ શું સિદ્ધ કરે છે? ક્રમબદ્ધ આ શું સિદ્ધ કરે છે? સુનિશ્ચિતતા આ શું સિદ્ધ કરે છે? ભગવાનનું કેવળ જ્ઞાન, કે કેવળ જ્ઞાનમાં જણાયું છે, કેવળ જ્ઞાનમાં જણાયું કે 12 વર્ષ પછી દ્વારકા તો બળી કે નહીં, બોલો? કેટલો પણ પ્રયત્ન કર્યો બચાવવાનો પણ બચી. ભગવાનના જ્ઞાનમાં આવ્યું કે મારી થી 24મો તીર્થંકર થવાનો છે તો 24માં જ થયા, બોલો જલ્દી, થયા કે નહીં? અરે એ તો છોડો, ભગવાનના જ્ઞાનમાં સિમંદર પરમાત્મા જે હાલ બિરાજમાન છે એમના કેવળ જ્ઞાનમાં, એમની ક્રમબદ્ધ પર્યાયમાં, સાંભળજો, એમની પોતાની ક્રમબદ્ધ પર્યાયમાં એ ક્યારે સિદ્ધ થવાના છે એ એમના કેવળ જ્ઞાનમાં હર સમય જણાય છે કે નહીં? અરે બોલો જલ્દી, સમજાય છે ને શું કહું છું? હવે જણાય તો છે કે હું આ સમય સિદ્ધ દશાને પ્રગટ કરીશ, આ સમય સિદ્ધ દશાનો ઉત્પાદ આત્મામાં થશે, કારણ કે એ સમય ફિક્સ છે. અનંત વીર્યના ધારી, અનંત વીર્યના ધારી એવા અરિયંત પરમાત્મા પણ પોતાની પર્યાયોમાં સિદ્ધ પર્યાય થોડીક વહેલી લાવી દે તો, અનંત વીર્ય શું કામનું, બોલો જલ્દી, થોડીક પર્યાય વહેલી લાવી દે તો, જરા જલ્દી સિદ્ધ થઈ જાય તો, વહેલા સિદ્ધ થઈ જાય તો, વહેલા મોક્ષે વયા જાય તો કે એ મનસે નહીં. પોતાની આ બતાડે છે કે પોતાની પર્યાયોમાં પણ ખરેખર તું ફેરફાર કરી શકવામાં સમર્થ નથી. એવું જયારે જીવને જ્ઞાન અને વિશ્વાસ થાય છે ત્યારે એની દ્રષ્ટિ પર્યાયોનું કર્તૃત્વ, પર્યાયોમાં હેરફેર, પર્યાય બુદ્ધિ, પર્યાય દ્રષ્ટિ એ છૂટી જાય છે, અને એની દ્રષ્ટિ કે હું ખરેખર કઈ કરી શકવામાં સમર્થ નથી, એવો હું અકર્તા જ્ઞાતા ભગવાન આત્મા છું, તે દ્રવ્ય દ્રષ્ટિ થયા વગર રહેતી નથી, કર્તૃત્વ તૂટ્યા વગર રહેતું નથી, અકર્તાનું જ્ઞાન ભાન થયા વગર રહેતું નથી. આનું નામ છે ભગવાનનો વિશ્વાસ, કેવળ જ્ઞાનનો વિશ્વાસ, સર્વજ્ઞતાનો વિશ્વાસ, ક્રમબદ્ધનો વિશ્વાસ, કે આ જગતમાં રંશ માત્ર પણ ક્યાંય કરવાની ગુંજાઈશ મને દેખાતી નથી, ન દેખાવી જોઈએ. ખ્યાલ આવે છે? દેખાય છે, કરું 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 નો ભાવ અને અભિપ્રાય અંદરમાં પુષ્ટ થાય છે, એનો મતલબ કે ક્રમબદ્ધનો નિર્ણય નથી, સર્વજ્ઞ પરમાત્માનો નિર્ણય નથી, એમના ગુણોનો નિર્ણય નથી, કેવળ જ્ઞાનનો નિર્ણય નથી, અને એનો વિશ્વાસ નથી. એનો મતલબ કે તું અનંત તીર્થંકર, અનંત કેવળી, અનંત અરિહંત અને અનંત સિદ્ધ પરમાત્માની સામે ઉભો છે, એમને ચેલેન્જ કરે છે, એ કે છે બધું ક્રમબદ્ધ છે, ને તું કે છે કે ના ના હું તો બધું, જો આપણે પાસે બોલીએ એમ કે બધું બરાબર જેમ થવાનું એમ થવાનું છે, પણ બરાબર છે કે હાથ ઉપર હાથ ધરીને થોડી બેસી દેવાશે, પુરુષાર્થ તો, પણ થોડીક મહેનત તો, બધું આમ બધું બરાબર છે, જે થવાનું છે એ જ થવાનું છે, પણ આ બાજુ આ પાછળનું કાઢી નાખશે, જે થવાનું છે થવાનું છે ને એ જ થવાનું છે, એવા અનંત તીર્થંકર જાણે છે ને કેવડી ને સિદ્ધ ભગવાન કેવડીયાનમાં જાણે છે, તો પછી તું સુકામ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો ભાવ અને અભિપ્રાય રાખે છે. આ એક નિર્ણય, આ એક એક આ એક પદનો અહીંયા નિર્ણય થઈ જાય ને, સુજે જ્ઞાતારમ વિશ્વ તત્વાનમ, આ એક પદનો અહીંયા નિર્ણય થઈ જાય તો આ જીવને અહીંયા અહીંયા પોતાના જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિ થયા વગર, આ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય, એનું નામ સમાધાન, એનું ફળ સમાધાન, એનું ફળ શાંતિ, એનું ફળ નિરાકુરતા, એનું ફળ અકર્તાનું વેદન, એનું ફળ આમ આખા વિશ્વની ઉપર 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 તરતો હોય, જેવી રીતના પાણીમાં તેલ ઉપર ઉપર તરે, એવી રીતના આખા ઉપર તરે, એટલે પાછું આપણને એમ થાય ક્યાં ઉડશું, ક્યાં ઉડશું નહીં, જ્ઞાનમાં નિરાકુરતાનો અનુભવ, એ શાંતિનો અનુભવ. ચલો આ ભાવભાષણમાં જતા રહીશું તો પછી કલાક પૂરો થઈ જશે, ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે ક્રમબદ્ધનો વિશ્વાસ, સર્વજ્ઞ પરમાત્માનો વિશ્વાસ, સ્વભાવની દ્રષ્ટિ થવી, અકર્તાનું ભાવ અંદરમાં પ્રગટ થવો, સમ્યક દર્શન થવું, આ બધું એક જ છે, આ સમકાર છે, આ સમકાર છે. અહીંયા એવું નથી કે પહેલા ભગવાનનો વિશ્વાસ થયો, હા, પછી થોડી વાર પછી ક્રમબદ્ધનો નિર્ણય થયો, હા, થોડી વાર પછી દ્રવ્ય દ્રષ્ટિ થઈ, હા, થોડી વાર પછી અકર્તાનું વેદન થયું, હા, થોડી વાર પછી આનંદ આવ્યો, અને હા, થોડી વાર પછી જીવ સિદ્ધ થયો. અરે પુત્રનો જન્મ થાય, અનુભવી માતાઓ બોલજો, पुत्र नो जन्म थाय तमने खबर पड़े कि पुत्र नो जन्म थयो छे तो पहला 10 मिनिट तो ज्ञान थाय अने पची 10 मिनिट पची शुद्धन थाय क्या मारो पुत्र अने 15 मिनिट पची आनंद आवे बोलो कोई कारभेद छे श्रद्धा मां ज्ञान मां आनंद मां निर्णय मां कोई कारभेद छे आ तो नास्ती की बात करो तो क्योंकि वीतराग नास्ती एटले व्यवहार की बात करो तो कि वीतराग ही परमात्मा नो निर्णय निश्चय की बात करो तो वीतराग स्वभाव नो आश्रय वीतराग स्वभाव नो आश्रय लीधो त्या वीतराग ही परमात्मा नो निर्णय गर्भित छे के नहीं विकल्पात्मक नहीं भाववातन थई गयो एक एक सिद्धांत नो निर्णय थई गयो के नहीं के करवो पड्यो तो उपाय शू छे एक एक सिद्धांत नो निर्णय भगवान नो निर्णय भगवान नु साचु स्वरूप क्यारे समझाशे कि जारे बद्धे थी दृष्टि हटी ने तारा अंदर मां विराजमान चैतन्य तत्व ध्रुव तत्व शुद्ध तत्व निरपेक्ष तत्व निराकुल तत्व सुख शांति आनंद नी मूर्ति सिद्ध समान अनंत गुण अनंत शक्ति अनंत सामर्थ अनंत वैभव थी भरेलो एवो तारो मूल स्वभाव छे एनो तू आश्रय ले आश्रय ले एटले नो विश्वास कर एनाथी कम पोताने मान नहीं बाहर मत अपने बहु जो हमने जो आनाथी ओछू हमने नहीं चाल अमे नहीं रही सके अमे नहीं खाई सके अमे नहीं तो बाहर मां बद्दू बराबर बद्दू तो अहिया के छे तू टॉप मोस्ट आत्मा छे पॉइंट समझाई छे ख्याल आयो छे घणु बधु छे चलो आगळ वधीए हवे आपणे पहेलू सूत्र बहु बधो विषय छे पहला सूत्र मापन हवे आपणे पहेलू सूत्र चालू करिए बोलो पहलू सूत्र शू चालू करवानू छे हवे पहलू सूत्र चालू करवानू छे बराबर छे चलो पहलू सूत्र कयू छे सम्यक दर्शन ज्ञान चारी त्राणी हवे आ पहलू सूत्र छे ओके हवे आपणे सौथी पहला तो ए सूत्र बोलसू शू बोलसू सूत्र बोलसू बधा बोलसू मारी साथे આપણે લોકોએ શું કરવાનું છે કે જેમ 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 એક એક સૂત્ર આવશે એની પહેલા એક સ્લાઇડ રહી ગઈ જો હવે આપણે આ પહેલો અધ્યાય ચાલુ કરીએ સાંભળજો ધ્યાનથી એની પહેલા આપણે 33 સૂત્ર છે પહેલા અધ્યાયમાં કેટલા અધ્યાય છે હા ભૂલતા નહીં થાય આગે પાઠ અને પીછે સપાટ એવું ન થાય હેને પહેલા વાત કે આખા ગ્રંથમાં કેટલા અધ્યાય છે જલ્દી જોશ થી બોલો નાસ્તો કરીને આવ્યા છો ને બધા અરે બોલો જોશ થી બોલો તમારે તો કાલે અમારા છોકરાઓનો જોશ જોવો જોતો હતો અરે ગજબ વિચાર અમે થોડી વાત કરશું આપણે ચલો ઠીક છે હવે એમાં જતી રહીશ તો પાછું હવે સાંભળો તો 10 અધ્યાય છે બરાબર છે 10 અધ્યાયમાં પહેલા અધ્યાયમાં કેટલા સૂત્ર છે બરાબર છે હવે 33 સૂત્ર છે હવે હાઉ એ વિષય કેવી રીતના જાય છે હાઉ ડઝ ધ હોલ વિષય ગોઝ બરાબર છે હવે આ 33 સૂત્ર છે ને એનું થોડુંક આપણે 2 મિનિટમાં આપણે એનું બાયફર્કેશન જોઈએ ને પછી પહેલું સૂત્ર ચાલુ કરે હવે 33 સૂત્રમાં પહેલા સૂત્રમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે સ્લાઇડ આવતી હશે અહીંયા તમે જોજો ચલો જલ્દી હા પહેલા સૂત્રમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે શું કહીને સમ્યક દર્શન જ્ઞાન ચારી ત્રાણી બોલો જોશથી એકવાર હજીને એકવાર બરાબર છે તો આ પહેલું સૂત્ર છે તો પહેલા સૂત્રમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ છે જે આપણે આજે જોશું હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો પહેલા અધ્યાયમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું સ્વરૂપ છે અને પછી આગળના અધ્યાયોમાં સમ્યક ચારિત્રનું સ્વરૂપ છે એમ આઈ ક્લિયર બરાબર છે થોડું ફાસ્ટ બોલું છું પણ તમે પકડજો તમને સમજાશે હવે પહેલા અધ્યાયમાં શું આવ્યું સમ્યક દર્શન અને જ્ઞાનનું સ્વરૂપ હવે કેવી રીતના જાય છે તો પહેલા સૂત્રમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ બીજાથી લઈને ચોથા 2, 3, અને 4 નંબરના સૂત્રમાં કોનું સ્વરૂપ છે સમ્યક દર્શનનું સ્વરૂપ કોનું છે સમ્યક દર્શનનું અદભુત સ્વરૂપ 2 નંબરથી લઈને 4 નંબરના સૂત્રમાં છે હવે એનાથી આગળ 5 થી લઈને 8 નંબરના સૂત્રમાં જે પદાર્થ છે જે આત્મા છે કે કોઈ પણ વસ્તુ છે એને જાણવાના ઉપાય સમજાવ્યા છે શું સમજાવ્યા છે કે એને જાણવાના અલગ અલગ ઉપાય બતાવ્યા છે એ ઉપાય બતાવતા સૂત્ર પણ બહુ અદભુત છે એ આખો નવો વિષય છે એ ઘણા બધાએ નહીં સાંભળ્યો હોય, કદાચ સાંભળ્યો હોય તો બહુ સારું, પણ કદાચ ઘણા બધાએ નહીં સાંભળ્યો હોય એવો અદભુત વિષય આવશે 5-8 નંબરના સૂત્રમાં, જેમાં પદાર્થોને જાણવાના ઉપાય બતાવ્યા છે. હવે એના વિસ્તારમાં હમણાં નથી જતી, એ જયારે આવશે ત્યારે આપણે જોશું. હવે બધા આવશે એક પછી એક. હવે એના પછી હવે જેટલા પણ સૂત્ર છે 9 નંબર થી લઈને 33, કેટલા 9 થી લઈને, જો આખા અધિકારનો તમને ભાવ ભાષણ અને આખા અધિકારની ક્લેરિટી હમણાં થઈ જવી જોઈએ કે આખા અધિકારમાં કેવી રીતના ફ્લો જવાનું, પછી તમને બહુ મજા આવશે. તો 9 થી લઈને 12 નંબરના સૂત્રમાં સમ્યક જ્ઞાન એટલે પ્રમાણ જ્ઞાન, સમ્યક જ્ઞાન અને પ્રમાણ જ્ઞાનનું, નય જ્ઞાનનું, સમ્યક જ્ઞાનનું સ્વરૂપ સમજાયું. હવે પ્રમાણ જ્ઞાન કોને કહેવાય, નય જ્ઞાન કોને કહેવાય, સમ્યક જ્ઞાન કોને કહેવાય, અને એનું જે ડિટેલ સ્વરૂપ છે એ આવશે 9 થી 12 નંબરના સૂત્રમાં. સમજાય છે? તો સમ્યક દર્શનનું સ્વરૂપ, પદાર્થોને જાણવાનો ઉપાય, સમ્યક જ્ઞાનનું સ્વરૂપ એટલે એની સાથે પ્રમાણ જ્ઞાનનું સ્વરૂપ, એ આવ્યું 12 નંબરના સૂત્ર સુધીની વાત. હવે આગળ જુઓ. હવે બહુ ઈઝી છે. જે જ્ઞાન ગુણ છે એની કેટલી પર્યાય છે? મતિ, શ્રુત, અવધિ, મનપ્રિય અને, બરાબર છે? તો હવે શું આવે છે આગળ? 13 નંબર થી 19 નંબર સુધી મતિ જ્ઞાનનું સ્વરૂપ. બહુ અદભુત છે. હા, આપણને એમ લાગશે કે આ બધું જ્ઞાન પ્રધાન ગ્રંથ અને વાતો છે, એ તો ખરો જ જ્ઞાન પ્રધાન ગ્રંથ, એની ના નથી, પરંતુ એટલું બધું સરસ સ્વરૂપ અધ્યાત્મથી પણ આચાર્ય દેવે સમજાયું છે અને ટીકામાં લખ્યું છે રામજી દાદાએ, તો એ આપણે જોશું. મતિ જ્ઞાનનું સ્વરૂપ 19 નંબરના સૂત્રથી 13 થી લઈને 19 મતિ જ્ઞાનનું સ્વરૂપ. પછી શ્રુત જ્ઞાનનું સ્વરૂપ 20 નંબરના સૂત્રમાં છે, અને પછી અવધિ અને મનપર્યાય જ્ઞાનનું સ્વરૂપ 21 થી 25. અવધિ અને મનપર્યાય જ્ઞાનનું સ્વરૂપ, એના ભેદ પ્રભેદ, એનો વિષય, એનું સ્વરૂપ, એની મોક્ષ માર્ગમાં શું આવશ્યકતા છે કે નથી, કે શું નહીં, એ બધી છે. હવે તમને લાગશે જ્ઞાન પર્યાયની વાત છે, પર્યાયની વાત છે, પરંતુ આ પર્યાયો પણ કોને જાહેર કરે છે? જ્ઞાન પર્યાય, જ્ઞાન પ્રણમન, આ જાણવું અને અલગ અલગ રીતે જાણવું એ પણ જાહેર કરે છે જ્ઞાન સ્વભાવને. એક કિરણ કોને જાહેર કરે છે? સૂર્યને. એક ચમક કોને જાહેર કરે છે? તો કે આખા હીરાને. તો એ પ્રમાણે મતિ જ્ઞાન, અરે અવધિ અને મન પર્યાય જ્ઞાનનું સ્વરૂપ છે 5 સૂત્રમાં ક્યાં સુધી? તો કે 25 નંબરના સૂત્ર. ચલો પતિ આ વિષય, હવે 33 નંબરના સૂત્ર સુધીની વાત કરવાની છે. હવે આગળ આવે છે કેવળ જ્ઞાનનું સ્વરૂપ પણ આમાં આવી જશે, પણ આટલું વિસ્તાર એમાં નથી, એ આગળ આવશે. હવે કે છે 5 જ્ઞાનોનો વિષય શું છે? એક જ્ઞાનનો વિષય શું છે એનું સૂત્ર અને એનું સ્વરૂપ છે ક્યાં સુધી? તો કે 26 નંબર થી લઈને 29 નંબર સુધી, એટલે કે 4 સૂત્રમાં 5 જ્ઞાનનો વિષય બતાવ્યો છે. હવે આમાં બધી વાત આવશે, પરોક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન, સમજાય છે? ઘણો બધો વિષય આમાં આવશે. અને છેલ્લે 30 નંબરના સૂત્રમાં એક જીવને એક સાથે કેટલા જ્ઞાન સંભવ છે એ વાત આવે છે 30 નંબરના સૂત્રમાં. અને પછી છેલ્લે 31 અને 32માં મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ અને 33માં નયનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. નયગમ આદિ 7 નય જે છે એ પણ આખો વિષય નવો છે, અલગ છે અને જાણવા યોગ્ય છે, બહુ જ સરસ છે. તો આ પ્રમાણે આપણે 33 સૂત્રની વાત 5 મિનિટમાં કહી. તો બેસિકલી આખા અધિકારમાં, આખા પહેલા અધ્યાયમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું છે. આ વાત મારે તમને કેવી હતી એ આપણે કીધી. હવે આપણે પહેલું સૂત્ર લઈએ. ચલો જલ્દી જલ્દી એકવાર બોલશો પાછું પહેલું સૂત્ર એટલે? મને એવી ભાવના છે, હું એવો કોઈ આગ્રહ નથી રાખતી, ખરેખર તો રાખવો જોઈએ પણ નથી રાખતી. ભાવના એવી છે કે એક એક સૂત્ર જેટલા કંઠસ્થ થઈ શકે એટલા આપણે કરીએ, ટ્રાય કરશું. એક એક સૂત્ર ઘરે જઈને જે પણ ચાલે ને એને તમે બોલતા જજો, લખતા જજો, 5 વાર લખજો ને 5 વાર બોલશો તો આવડી જશે, બરાબર છે? તો પહેલું સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. હવે આને તો જેટલું ખોલો ને એટલું ઓછું છે. હવે જોઈએ, આપણે 1-2 લેક્ચર આના ઉપર લેશો. હવે જો પહેલો એનો ભાવ શું છે, એનો ભાવ, એનો અર્થ શું છે? અહીંયા મુખ્યતઃ 2 પોઈન્ટ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, માર્ગ મોક્ષ માર્ગ નહીં, મોક્ષ માર્ગ. એનો અર્થ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, ત્રાણી એટલે 3, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એનો અર્થ કે મોક્ષ માર્ગ સાંભળજો ધ્યાનથી 3 પ્રકારનો નથી, પરંતુ ત્રણેયની એકતાનું નામ મોક્ષ માર્ગ છે. આ પહેલો પોઈન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલો પોઈન્ટ. શું કીધું? ત્રણ પ્રકાર નો નથી કે કોઈ જી સમ્યક દર્શન થી મોક્ષ પહોંચે, અને કોઈ ચારિત્ર થી મોક્ષ પહોંચે, અને કોઈ જ્ઞાન કરતા કરતા મોક્ષ પહોંચે, તો કે એવો માર્ગ નથી. ખ્યાલ આવે છે? આપણે ઓલી સ્ટોરી લીધી હતી, એમાં જે શ્રાવકે ભીત ઉપર શું લખ્યું હતું? જ્ઞાનચારી દર્શન જ્ઞાનચારી ત્રણી મોક્ષ માર્ગ. અને પછી મુનિરાજે શું એડ કર્યું? સમ્યક દર્શન જ્ઞાનચારી ત્રણી મોક્ષ માર્ગ આવે. બીજો પોઈન્ટ, પહેલો પોઈન્ટ શું આવ્યો? ત્રણેયની જલ્દી જલ્દી, ત્રણેયની, તમે નહીં બોલો તો નહીં ચાલે, જલ્દી બોલો, ત્રણેયની, ત્રણેયની એકતા શબ્દ જોશ થી આવવો જોઈએ. ત્રણેયની, એનું નામ, એનું નામ ત્રણેયની એકતા, એનું નામ મોક્ષ માર્ગ છે. ગ્રંથનું નામ શું છે? મોક્ષ શાસ્ત્ર. મોક્ષ જવા માટે પેલા માર્ગમાં તો જવું પડશે ને, માર્ગમાં તો ઉતરવું પડશે ને, માર્ગમાંથી તો પસાર થવું પડશે ને. તો એ માર્ગ કયો છે મોક્ષ જવા માટે? જલ્દી, માર્ગ કયો છે મોક્ષ જવા માટે? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારી ત્રાણી મોક્ષ માર્ગ. બીજો પોઈન્ટ કે આ જે માર્ગ છે, આ જે ઉપાય છે, આ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વાત છે, એ વાત, બીજો પોઈન્ટ, એ વાત વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નથી, પણ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વાત છે. એનો પણ આખો બહુ સરસ આગળ ચાર્ટ આવશે. વ્યવહારની વાત નથી, રાગ કરતા કરતા, વ્યવહાર કરતા કરતા, વિકલ્પ કરતા કરતા, ચિંતન મનન કરતા કરતા આત્મા પ્રાપ્ત થાય એ વાત નથી. ગુરુદેવશ્રીના 45 વર્ષના પ્રવચન, એની મહેનત, એમનો અંદરમાં સાધનાનો ભાવ, અને જે જગતની સામે વાત મૂકવી હતી એ વાત આ સૂત્રમાંથી આવી છે. એ શુભ ભાવ કરતા કરતા ધર્મ થાય નહીં, આત્માના વિકલ્પ અને વિચાર કરતા કરતા પણ ધર્મ થાય નહીં. હા, ધર્મના માર્ગમાં આગળ વધાય, પણ એનાથી ધર્મ થાય, એમાં આવી ગયો એટલે ધર્મ થાય, એમાં આવી ગયો એટલે મોક્ષ માર્ગ પ્રગટ થાય એ વાત નથી. ચલો, થઈ ગયું? તો સમ્યક દર્શન જ્ઞાન ચારી ત્રણી મોક્ષ માર્ગ. હ, મોક્ષ માર્ગ એ બતાવે છે કે ત્રણેયની એકતા, એનું નામ મોક્ષ માર્ગ છે. અને અહીંયા નિશ્ચય મોક્ષ માર્ગની વાત છે કે વ્યવહાર મોક્ષ માર્ગની? વેરી ગુડ. અને નિશ્ચયપૂર્વક નો વ્યવહાર કેવો હોય એ વાત પણ આવશે, પણ પહેલા મૂળ વાત શું છે પકડવાની? કે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થતા જ મારો અંદરમાં સાધક દશાનો ભાવ ચાલુ. આપણે ચાર દશાની વાત કરીએ છીએ ને, બાધક દશા, બાધક દશા, સાધક દશા, સાધ્ય દશા અને ધ્યેય તત્વ. શું વાત કરીએ છીએ? ધ્યેય તત્વ, બરાબર છે. તો હવે આગળ જુઓ, હવે આના પછી જો, એટલે એની ફોર્મ્યુલા બનાવી દઈએ. ફોર્મ્યુલા શું બનાવી શકીએ આપણે? ફોર્મ્યુલા આપણે શું બનાવી શકીએ? ફોર્મ્યુલા બોલો, દેખાય છે અહીંયા આના પર, સ્ક્રીન પર દેખાય છે ફોર્મ્યુલા? શું છે ફોર્મ્યુલા? જલ્દી બોલો. સમ્યક દર્શન પ્લસ સમ્યક જ્ઞાન પ્લસ સમ્યક ચારિત્રાણી ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ. તીનો કી એકતા હી મોક્ષ. બહુ ગજબ છે. આના રહસ્ય આપણે થોડાક ખોલશું. જો તીનો કી એકતા હી મોક્ષ માર્ગ હે. હવે સમ્યક દર્શન, અચ્છા હા ઓકે, એ જરા જોઈ લેજો. સમ્યક દર્શન જ્ઞાન ચારી ત્રાણી મોક્ષ માર્ગ. ઓકે, તો સૂત્ર શું છે આખું સૂત્ર? સમ્યક દર્શન જ્ઞાન ચારી ત્રાણી મોક્ષ માર્ગ. બહુ સારો પોઈન્ટ છે, આમાંથી એક કાનો કાઢી નાખશો, બરાબર છે. હવે જોવો આગળ, હવે આગળ શું કે છે જો, આના પછી જો હવે શું વાત આવે છે. હવે આ સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? આ બહુ બેસિક છે. થોડાક સૂત્ર પહેલા બેસિક આવશે, પછી થોડો વિષય હાર આવશે અને બહુ જ સરસ આવશે. હવે પહેલા કહો, પર્યાય છે, બરાબર છે, પહેલો પણ. હવે આ ત્રણ શુદ્ધ પર્યાય છે કે અશુદ્ધ પર્યાય? વેરી ગુડ. સમ્યક શબ્દ છે ને, સમ્યક એટલે સાચું, હે, સાચું, યથાર્થ, ભૂતાર્થ. તો હવે પહેલું શું આવ્યું? કે આ પર્યાય છે. સેકન્ડ પોઈન્ટ, શુદ્ધ પર્યાય. હવે ત્રણ શબ્દ છે, શબ્દ કેટલા છે? ત્રણ. તો ત્રણ શબ્દ છે, બરાબર. હવે ત્રણ શબ્દ છે, ત્રણ પર્યાય છે, તો પર્યાય કોની હોય? ગુણોની હોય. પર્યાય કોની હોય? ગુણોના પરમાન્ય, બરાબર છે. તો હવે પ્રશ્ન કે કયા કયા ગુણની આ પર્યાય છે? બહુ ઈઝી છે, ચલો જલ્દી જલ્દી. श्रद्धा ज्ञान अने चारित्र गुणनी आ पर्याय छे। तो ए छे वात, सुशे वात, श्रद्धा ज्ञान अने चारित्र गुणनी आ पर्याय छे। तो जो ए छे आपको चार्ट, ये गुण छे श्रद्धा। हवे अहीं शब्द शुं छे, सम्यक दर्शन। दर्शन नो अर्थ अहीं शुं लेवो, दर्शन गुण न लेवो, दर्शन गुण अलग छे अने श्रद्धा गुणनी सम्यक दर्शन पर्याय अलग छे। दर्शन गुण नु कार्य ज आखू अलग छे अने श्रद्धा गुण नु सम्यक प्रणमन एनु नाम शुं छे, सम्यक दर्शन। अहीं दर्शन नो अर्थ श्रद्धा, अहीं दर्शन नो अर्थ प्रतीति, जो लख्युं छे प्रतीति मान्यता। हवे आगळ बहु सरस वात आवे छे, आत्मानी यथार्थ प्रतीति नु नाम शुं छे, सम्यक दर्शन। व्याख्याओ आगळ आवशे। एवी रीतना ज्ञान नु कार्य जाणवू, ज्ञान गुण नु कार्य जाणवू अने एनु शुं नाम छे, आत्मा ने यथार्थ जाणवू एनु नाम सम्यक ज्ञान। हूँ आत्मा छु एवं मानवू एनु नाम सम्यक दर्शन। अने त्रीजु आत्मा मा लीनता एनु नाम सुशे सम्यक चारित्र। तो त्रण गुण आवी गया, जल्दी त्रण गुण जो आ एकदम क्लियर राखजो, कारण के आगर घना बदा सूत्र मा आ वातो आवशे, रिपीट थशे। तो आत्मा द्रव्य, एना त्रण गुण श्रद्धा ज्ञान चारित्र, अने एनु परिणमन जे आज सुधी अनाधिकार थी मिथ्या चाली रह्यो। श्रद्धा नु काम चालू छे, अहम नु काम चालू छे, क्यारे ने क्यारे अहम 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 रूप कार्य तो श्रद्धा माथी निकली ज रह्यु छे। ए तो एनो स्वभाव छे, ए तो एनु कार्य छे। पण प्रश्न ए छे के आ जीव अहम क्या करे छे, क्या करे छे अहम? अहिया बोलता होये तो सेमा अहम थई जाय, सेमा अहम थई जाय, जल्दी अहम सेमा के हूँ बोलनार छु। समझाय छे, ख्याल आवे छे? हूँ बोलनार छु, सारू बोलायु खराब बोलायु तो एमा राग द्वेष, तो चारित्र नु अशुद्धपण। हूँ बोलनार छु एवं मानवु, हूँ शरीर छु एवं मानवु, हूँ गोरो हूँ कारो, हूँ मैं सुखी मैं दुखी, रंग राव एम गरीब अने निर्बल, क्षयोक्षम ज्ञान वालो, राग द्वेष मोही गृहस्थी मुनि, ए पर्याय ने अने संयोग ने पोतानु मानो, एवं मानिए छे ने को जे पर्याय मा जाइए छे, प्राप्त पर्याय मा केवा थई जाइए छे, तन्मय। जे शरीर मळ्यु ए शरीर मा केवा थई जाइए, तन्मय, एकत्व थई जाय, पोतापणु लागे हूँ शरीर छु, एवी फीलिंग एवं भाव वासन एवी भ्रमणा एवी कल्पना एवी मिथ्या मान्यता के जे तारू स्वरूप छे ने न मानता, जे तारू स्वरूप छे ज नहीं, जे शरीर अने राग तारा स्वभाव मा छे ज नहीं, जेनो तारा स्वभाव मा सद्भाव ज नथी, एवा शरीर अने रागादी भाव ने शू माने छे? बोलो काले भक्ति केवी थई? अरे बोलो કે બહુ સરસ છે, સ્વાધ્યાય કેવો થયો? બહુ સરસ થયો। તો હવે શું ભાવ નો પોતાને કરતા માને, એ ભાષા વર્ણાનો પોતાને કરતા માને? આ તો ભૂલ છે ને, પકડવી પડશે કે નહીં બધાએ? અરે બોલો, તો એ ભાષા વર્ણા એ રાગાદી ભાવ, એ મંદ કષાય, તીવ્ર કષાય, ક્ષયોક્ષમ જ્ઞાન, અગિયાર અંગનું જ્ઞાન કરી આવ્યો તો પણ સમ્યક દર્શન કેમ ન થયું? मुनि अवस्था धारण करीने मंद कषाय ना भाव रूपे परमियो तो पण सम्यक दर्शन केम न थयो? कारण के ए मंद कषाय नो भाव, ए द्रव्य लिंग पणु, ए शिष्य, ए संघ अने ए क्रिया अने ए 28 मूलगुण पालन करवानो भाव अने ए जड़नी क्रिया, एने शू करे छे? तो के पोतानी माने छे ने एनो कर्तृत्व अंदर मां भासे छे पोताने, तो ए मिथ्यात्व। હવે એ ચાલે પરંતુ એનું કર્તૃત્વ શું થાય? તૂટી જાય, એનું નામ શું છે? એક બહુ સરસ ઉદાહરણ આપણે ઘણી વાર લઈએ છે અને ઉદાહરણ થી એકત્વ બુદ્ધિ તૂટે અને જીવને કેટલી નિરાકુરતાની પ્રાપ્તિ થાય, એની માટે એક ઉદાહરણ ઘણી વાર આપ્યું છે, રિપીટ છે, ઘણી વાર આપ્યું છે કે તમે ગાડી વેચવા જાઓ છો, બરાબર છે? ઉદાહરણ ખ્યાલ આવી ગયું અડધાને? તો ખબર જ છે, ગાડી વેચવા જાઓ છો કોને? તો કે પોતાના મિત્રને, જે એકત્વમાં કેટલું દુઃખ છે, નહીં ખોટું, પરમાં એકત્વમાં કેટલું દુઃખ છે અને સ્વમાં એકત્વ થતા કેટલું સુખ છે, એ વાતચીત થાય છે। તો ગાડી વેચવા ગયા, બરાબર છે? હવે કોને વેચ્યો છો? તો કે પોતાના એકદમ ઘનિષ્ઠ મિત્રને। કોને વેચ્યો છો? ઘનિષ્ઠ। હવે ઉભો છે ત્યાં, બરાબર છે? હવે અહીંયાથી તમે ગયા ચલાવીને, ત્યાં સુધી શું હતું? બોલો જલ્દી બોલો. બરાબર છે. હવે મિત્ર ને વેચી, હવે ત્યાં શું થયું? તો કે ગાડી સોંપી, કાગળિયા સોંપ્યા, ચાવી સોંપી અને પૈસા. બરાબર છે, સમજાય છે? થાકી નથી ગયા ને? સાંભળો છો ને? જો સાંભળો આ એકત્વ નું કેટલું આનંદ દુઃખ છે, પરમા એકત્વ. હવે ગાડી વેચી નાખી, પૈસા મળી ગયા. બરાબર છે, ડીલ પૂરી થઈ ગઈ, ડીલ પૂરી થઈ ગઈ. હવે મિત્ર ગાડીમાં બેઠો અને 2 મિનિટ આગળ વધ્યો ત્યાં ગાડી ઠોકાઈ ગઈ. શું થયું? અહીંયા કેટલું ઠોકાશે? અહીંયા કેટલું ઠોકાશે? બોલો જલ્દી, કેમ નહીં ઠોકાય? અચ્છા મિત્ર છે તો દુઃખ તો થશે કે નહીં? દોડાદોડી કરશો કે નહીં? એને વળી પણ નાખશો કે શું હવે તું તારી ગાડી બરાબર, હવે હવે તારી ખ્યાલ આવે છે? તો કેમ નથી ચલાવતો જોઈને? શું અરે ભૂલ કરે છે, અરે ઠોકાઈ ગઈ ગાડી, ખ્યાલ આવે છે? તો દુઃખ થશે, ખેદ થશે, મદદ કરશો, બધું કરશો, પરંતુ મારા પણાનો અભિપ્રાય હતો અને જે દુઃખ, એક આ ક્લિયર થવું જોઈએ, મારા પણાનો અભિપ્રાય, એની સાથે ના ચાલતા રાગ દ્વેષ અને એની સાથે ચાલતું દુઃખ એ અનંત છે. અને અહીંયા સ્વરૂપમાં મારા પણાનો અભિપ્રાય અને એનું જ્ઞાન અને સ્વરૂપમાં સ્થિરતા, સ્વરૂપની રચના કરવા વાળું વીર્ય ઉછરે, એમાં અનંત સુખ છે. આ પેનલ 2 ક્લિયર થઈ જશે ને તો આખો સંસાર માર્ગ, આખો મોક્ષ માર્ગ, આપણી ભૂલ, આપણો પુરુષાર્થ એકદમ ખ્યાલ આવશે. અહીંયા બેઠા બેઠા, અહીંયા બેઠા બેઠા, ક્યાંય બેઠા બેઠા, ગમે ત્યાં હો, ગમે તે ઉદયની વચ્ચે, ગમે તે શરીર, ગમે તે પરિસ્થિતિ, ગમે તે પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વચ્ચે હો, નિર્ણય શું કરવાનો છે? કે આ બધાથી રહીત એકમાત્ર ચૈતન્ય તત્વ હું છું. એ નિર્ણય થઈ શકે કે નહીં? કે ઉદયો હટે પછી થશે, રાગ વયો જશે પછી થશે? પહેલા રાગ જાય કે પહેલા રાગ નો રાગ જાય? પહેલા શરીર જાય, શરીરનો રાગ જાય, કે શરીર પ્રત્યેનો દેહાધ્યાસ જાય? દેહાધ્યાસ જાય, હું શરીર છું એવો અંદરમાં અભિપ્રાય જાય, અને હું ગાયક છું એવો શરીરની વચ્ચે રહેવા છતાં પણ અભિપ્રાય બની શકે કે નહીં? અરે અભિપ્રાય બની શકે, શરીરની વચ્ચે રહેવા છતાં અભિપ્રાય બન્યા પછી શરીર સ્વરૂપમાં સ્થિર થઈ શકે, સ્થિર થઈને શરીરની વચ્ચે રહેવા છતાં અંદરમાં શ્રેણી માંડી શકે, શરીરની વચ્ચે અને ઉદયોની વચ્ચે રહેવા છતાં 12મા ગુણસ્થાનમાં પહોંચી શકે, શરીર અને ઉદયોની વચ્ચે રહેવા છતાં 12માંથી 13મામાં કેવળ જ્ઞાન, પૂર્ણ વિતરાકતા, 4 ગાતી કર્મનો શય, અને શરીરની વચ્ચે રહેવા છતાં પણ આવ્યું સ્વરૂપ પ્રગટ થઈ શકે, તો બોલો શરીર કેટલું બાધક છે? ખ્યાલ આવે છે શું કહું છું? કે થોડું ફાસ્ટ જાઉં છું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નું સ્વરૂપ છે, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર નું સ્વરૂપ છે, બંધ માર્ગ નું સ્વરૂપ છે, અહીંયા સાધક માર્ગ નું સ્વરૂપ છે, સાધ્ય દશાનું સ્વરૂપ છે, અને જેના આશ્રયથી એ સાધ્ય દશા પ્રગટ થાય છે એવા ધ્યેય તત્વ નું સ્વરૂપ છે. જો હવે આગળ પરિભાષાઓ કેટલી બધી સરસ આવે છે. હવે પરિભાષામાં શું આવે છે જો, સૌથી પહેલા શું આવશે? તો કે સમ્યક દર્શનની વ્યાખ્યા આવશે. આવ્યું? આ 4 થઈ ગયું. એના પછી જો સમ્યક દર્શન કા અર્થ, સમ્યક દર્શનની અદભુત પરિભાષા તમને આવી ક્યાંય નહીં મળે, ગેરંટી આપું છું. જો એસા હી હૈ, હવે આ થોડી પરિભાષા યાદ કરવી પડશે હે ને? એસા હી હૈ અન્યથા નહીં એસા પ્રતીતિ ભાવ. શું છે સમ્યક દર્શનની વ્યાખ્યા? ચલો એક સાથે બધાએ બોલવાની છે. આ પાઠશાળા છે, આ ક્લાસ છે, આપણે બાલ બોધના શિષ્ય છે, ભલે આપણે ભણીએ છીએ મોક્ષશાસ્ત્ર. ચલો જલ્દી, એસા હી હૈ અન્યથા નહીં એસા પ્રતીતિ ભાવ, એનું નામ સમ્યક દર્શન. અદ્ભુત પરિભાષા. આમ જ છે, વસ્તુનું સ્વરૂપ આ જ પ્રકારે છે એવી નિશંકતાનું નામ સમ્યક દર્શન છે. એસા હી હૈ અન્યથા નહીં, હું ગાયક જ છું, હું ગાયક જ હતો, હું ગાયક જ રહેવાનો છું, હું અકર્તા, હું અનંત શક્તિશાળી, હું ધ્રુવ તત્વ, હું અનાદિ અનંત, હું નિરપેક્ષ, હું અપ્રભાવિત, હું તો પરિપૂર્ણ તત્વ છું. અમારે બહુ સરસ ચૈતન્યધામમાં 10મો કળશ ચાલ્યો, સમયસારજીનો 10મો કળશ. કોઈને ખ્યાલ છે 14 નંબરની ગાથાની પહેલા એની ઉત્થાનિકામાં 10મો કળશ અમૃતચંદ્ર આચાર્ય દેવે લઈ ખૂબ ચાલ્યો. આત્મ સ્વભાવમ પરિભાવ ભિન્નમ મા પૂર્ણ માદ્યંત વિમોક્તમેકમ विलीन संकल्प विकल्प जालम। आहा, आखो आखो शुद्ध नहीं नो विषय, अने शुद्ध नहीं नो विषय आत्म स्वभाव, अने एक केवो तो के परभाव थी भिन्न, एक केवो तो के आदि अंत थी रहित अनादि अनंत, एक केवो तो के एक, एक केवो तो के शुद्ध, एक केवो तो के परिपूर्ण, एक केवो तो के संकल्प विकल्प नी जंजार थी रही। आओ शुद्ध नहीं नो विषय भगवान आत्मा, अने ए शुद्ध नहीं नो विषय जे ज्ञान बनावे छे ए ज्ञान नु नाम शुद्ध नहीं, शुद्ध नहीं अने शुद्ध नहीं नो विषय, शुद्ध नहीं प्रगट थाय अने शुद्ध नहीं नो विषय प्रगट थाय, प्रगट थाय के होय, होय के प्रगट थाय। अपनी पास हमारा शुद्ध नहीं नो विषय छे के शुद्ध नहीं छे, बेव छे के एक छे के एके नथी, शू छे शुद्ध, काई नथी, शांति छे काई नथी, जल्दी बोलो काई नथी, शुद्ध नहीं नो विषय छे। आत्म स्वभावम पर भाव भिन्नम छे के नहीं, पर भाव नी वच्चे रेवा छे ता पर भाव थी भिन्न छे के नहीं, अने पर भाव मा अमृतचंद्र आचार्य देवे लीधु, पर भाव मा त्रण वात लीधी, परद्रव्य, परद्रव्य ना भाव अने परद्रव्य ना निमित्त थवा वाला पोताना विभाव भाव, पर भाव आत्म स्वभावम पर भाव भिन्नम। खाली गाओ तो आम रोम रोम पुलकित थई जाय, रुवाटा उभा थई जाय। ચા કાળ માં આવો શુદ્ધ નહીં નો વિષય, આ બધાની વચ્ચે રહેવા છતાં પણ આ બધાથી રહિત અલિપ્ત પરિપૂર્ણ શુદ્ધ એક અનાદિ અનંત પર્યાય આવે છે જાય છે, સાદી શાંત છે, સાદી શાંત છે, અને હું અનાદિ અનંત, તુમ તો અવિકારી હે, બોલો પોતા માટે, હમ તો અવિકારી હે પ્રભુવર, જગ મે રહતે જગ સે ન્યારે। અરે આ જગમાં રહેવા છતાં પણ હે ભગવાન, જેમ આપનો દ્રવ્ય બધાથી રહી છે એ મારો પણ મૂળ દ્રવ્ય બધાથી રહે છે, ડિફરન્સ ક્યાં છે? મને કોને, ભગવાન પાસે દ્રવ્ય કર્મ છે, નો કર્મ છે, અને ઔદૈક ભાવ અસિદ્ધત્વ નામનો ઔદૈક ભાવ પણ છે, અને એ આપણી પાસે પણ છે, તો છે બધું છે, અને એમાં રહેવા છતાં પણ અંદરમાં પોતાના આત્માની દ્રષ્ટિ કરીને આત્મામાં સંતુષ્ટ થઈ જાય છે, એ મોક્ષ માર્ગ નેતારમ, એટલે કે મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ, એનો મોક્ષ માર્ગ શું થાય છે, ચાલુ થઈ જાય। બોલો વ્યાખ્યા, બોલો જલ્દી, સમ્યક દર્શન ની વ્યાખ્યા બોલો। એસા હી હે, આમ જ છે, અન્યથા સાકર થોડી થોડી મીઠી છે, અને થોડી ક્યારેક ક્યારેક લગાડો, હજારો વાત લખી શકશો, સાકર મીઠી છે આમ જ છે, અન્યથા ગેસ પર તપેલીમાં સાકર નાખો અને શું થાય તો કે બળી જાય, તેમાંથી શું નીકળે, એમાંથી શું નીકળે તો દુર્ગંધ, કડવાશ, તો દુર્ગંધ અને કડવાશ ની વચ્ચે પણ સાકર કેવી છે, અને દુર્ગંધ અને કડવાશ આવી ગેસ માંથી, દુર્ગંધ અને કડવાશ આવી તપેલી માંથી કે ક્યાંથી આવી, બોલો, સાકર માંથી મીઠાશ આવે કે દુર્ગંધ આવે, આ બધું બહુ કન્ફ્યુઝન છે, પેલા બોલો જલ્દી, દુર્ગંધ આવે, મીઠાશ આવે કે કડવાશ આવે, બોલો, ઉદાહરણ સમજાયું કે નહીં? સાકર ને ગેસ ઉપર પાણી નાખ્યા વગર તપેલીમાં આમ ને આમ મૂકીને ગરમ કરી તો એમાંથી શું નીકળશે, અગ્નિના સંયોગમાં આવતા એમાંથી દુર્ગંધ અને કડવાશ એમાંથી જ નીકળશે, અને એક સમયે સાકર કેવી છે તો કે એના સ્વભાવને ત્યાગ્યા વગરની મીઠાશનો પિંડ, અગ્નિનું ઉદાહરણ લો, પાણીનું ઉદાહરણ લો, પાણીનું, તો કે પાણીને આપણે ગેસ ઉપર ગરમ કરીએ તો કેવું થાય, પાણી ગરમ, ગરમ થાય છે એ સમયે પણ કેવું છે, ગરમપણું પણ એ પાણીનું પ્રણમન છે, વિભાવ પ્રણમન છે, એક સમયે શીતળ સ્વભાવ કેવો છે તો કે શું, ચલો વ્યાખ્યા થઈ ગઈ, જલ્દી બોલો શું આવી વ્યાખ્યા, એસા હી હે, હવે એવું લાગે છે એસા, એસા હી હે નહીં, એસા હી હું, જાયક હી હું, ભગવાન હું, પ્રભુ હું, સિદ્ધ સમાન હું, આ હું નો હકારો નથી આવતો, આ હું પણ આમાં અહમ નથી થતું, આ અનાદિ અનંત તત્વમાં અહમ નથી થતું, એટલે ક્ષણિક પર્યાય, ક્ષણિક સંયોગ, અનિત્ય સંયોગ, અશરણ ઉદયોમાં જીવ એવો લેપાઈ જાય છે કે આખા સ્વભાવનો ઘાત થઈ જાય છે, चलो हवे शू कहे अपने आत्मा की बीजी व्याख्या सम्यक दर्शनी बीजी अपने आत्मा की विपरीतता रहित यथार्थ प्रतीति केवा रहित जे विपरीत मान्यता हती एनाथी रहित यथार्थ प्रतीति केवी प्रतीति सुख शांत रस से लबालब यह ज्ञान सागर आत्मा विभ्रम की चादर हटा दो सर्वांग सुंदर आत्मा तेने बनावानो छे बोलो जल्दी भाव भाषण करो या बेठा बेठा पोताना सिद्ध स्वभावी आत्मा नी अनुभूति करो विकल्पात्मक निर्णय दृढ़ करो कि हूँ आवो छु ए निर्णय थवो जोईए वारंवार 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 एक तत्व ऊर्ध्व थवो जोईए एनी मस्ती एनी खुमारी एनी ऊर्ध्वता एनी अस्थि नी मस्ती चढ़वी जोईए जेम मेहंदी लगाड़ो पछी शू चढ़े आव बधु पूछो ने अमने आव बधु अमने समझाय शू चढ़े बोलो जल्दी शू चढ़े तो के रंग चढ़े रंग चढ़े ने कारो कारो घन थतो जाय एवी रीतना अहिया पोताना आत्माना अस्थि नी मस्ती मा आ जीव तमने खबर छे आपणे कॉलेज मा कोई होय ने कॉलेज मा कोई यंग छोकरो होय ने तो बहु चढ़तो आपणे एम थाय आ केम आटलो चगे छे एक्झाम्पल पॉइंट समझाय छे आटलो केम चगे छे आ के पछी खबर पड़े कि आने पावर क्यांथी मळे छे के एनो एना पिता कई तो छे मोटा पोस्ट समझे एक्झाम्पल तो एने पावर क्यांथी आवे छे क्यांथी आवे छे पॉइंट समझाय छे नानू बाळक होय ने मम्मी होय बीजा ना घरे मम्मी होय तो शू थाय पॉइंट समझाय छे जल्दी 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 એવી રીતના અહીંયા આ પર્યાય એવી રીત આ પર્યાય ને બળ ક્યાં થયા પર્યાય તો બિચારી છે એક સમય ની પર્યાય તો પામર છે એક સમય ની છે નાશવાન છે પણ એને બળ જલ્દી એને બળ ક્યાંથી આવે છે પર્યાય ને બળ ક્યાંથી આવે છે એ કોના બળે બોલે છે કે હું પર્યાય નહીં હું તો દ્રવ્ય એને બળ આવે છે કે નહીં અરે હું અનાદિ અનંત અરે હું પર ભાવ ભિન્નમ અરે હું આત્મ સ્વભાવમ અરે હું આદિ અંત થી રહી હું શુદ્ધ હું એક હું પરિપૂર્ણ અરે હું સંકલ્પ વિકલ્પ ના જાળથી રહી એવો અંદરમાં પર્યાય ને જોર અને બળ કોનું મળે છે ક્યાંથી આવે છે શેમાં બેસીને બોલે છે શું ભૂલી જાય છે ક્યાં આવી ગઈ શું માને છે ક્યાં પોતાની સ્થાપના કરી તો કે પોતાના દ્રવ્ય સ્વભાવ ને પોતાના ભેદ 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 મટી ગયો એક સમય થાય અભેદ આતમમાં એક સમય થાય અભેદ આતમમાં અતિન્દ્રિય આનંદ મરે દ્રવ્યમાં પર્યાય ઢળે દ્રવ્યમાં પર્યાય એક સમય અભેદ થાય આત્મમાં ને ભૂલી જાય હું પર્યાય છું અને એ દ્રવ્યનું જોર આવે તો આ જીવને અંદરમાં પોતાના વૈભવની અનુભૂતિ થયા વગર કારણ કે પોતાની પર્યાયને જ એ અધિકાર છે કે પોતાના અંદરમાં ભરેલા આનંદને ભોગવી શકે વેદન પર્યાયનું હોય વેદન પર્યાયમાં પર્યાયનું હોય અને અંદરમાં લક્ષ્ય દ્રવ્ય સ્વભાવનું હોય દ્રવ્ય સ્વભાવનું વેદનનો હોય અને પર્યાયનું લક્ષ્યનું હોય ત્યારે એ અનુભૂતિની આખી પ્રક્રિયા અંદરમાં ભજવાય છે કે જેમાં સમસ્ત સંકલ્પ વિકલ્પ વિલીન થઈ જાય છે પર્યાયમાં પણ વિલીન થઈ જાય છે અને દ્રવ્યમાં પણ વિલીન છે એવા દ્રવ્ય સ્વભાવનો આશ્રય લેતા એક અલગ પ્રકારની અપૂર્વ શાંતિ અને અપૂર્વ એક અકર્તા ને જ્ઞાતા ધારા પ્રગટ થાય છે એનું નામ છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એનું નામ છે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ એનું નામ છે કે એક શ્રદ્ધાએ અંદરમાં અહમ કર્યું તો બધી પ્રણતિ દોડીને પોતાના અંદરમાં આત્મ સ્વભાવ રૂપે સમજાયું બે પરિભાષા થઈ ગઈ હવે જો ત્રીજી વાત આવે છે હવે શું વાત આવે છે સમ્યક જ્ઞાનની વાત આવે છે એના પછીનું જો સંશય હવે જો આ બહુ સરસ પરિભાષા છે સમ્યક જ્ઞાનની કોઈ વાર આ સાંભળી પણ કદાચ કોઈએ નહીં હોય તો એક નવી પરિભાષા સંશય કોની પરિભાષા ચાલે છે કયા ત્રણ શબ્દ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની વાત કરી દર્શન સમ્યક દર્શનમાં દર્શન શબ્દનો અર્થ પ્રતીતિ શ્રદ્ધા હવે જ્ઞાન સંશય વિપર્યય અને અનધ્ય વસાય રહિત અપને આત્મા કા તથા પર કા યથાર્થ જ્ઞાન એનું નામ સમ્યક જ્ઞાન સમજાયું સંશય ત્રણ શબ્દ કયા એવા? હવે ત્રણે ની વ્યાખ્યા આવશે. સંશય, બોલો, હું બોલું પછી તમે બોલજો. સંશય, જોશથી બોલો, 10 મિનિટમાં પૂરું કરું છું, જલ્દી. સંશય, હું બોલું પછી બોલવાનું છે. સંશય, વિપર્ય અને અનધ્યવસાય, આ ત્રણ શબ્દ બોલાવા હતા, બરાબર? સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત, આવા પ્રકારના દોષ અને અજ્ઞાન મિથ્યા જ્ઞાનથી રહિત, આવા પ્રકારના દોષ જે તળી જાય છે, આવા પ્રકારના દોષોનો જે અભાવ થાય છે, અસ્ત થાય છે, નષ્ટ થાય છે, અને શું થાય છે? પોતાના આત્માનું તથા પર કા યથાર્થ જ્ઞાન, એનું નામ શું છે? સમ્યક જ્ઞાન. પોતાનું અને પર, સ્વ અને પર, કેમ અહીંયા સ્વ પર ભેવ લીધું અને શ્રદ્ધામાં સ્વ લીધું તું? બોલો જલ્દી. કારણ કે શ્રદ્ધાનો વિષય એક છે, શ્રદ્ધા એકમાં અહમ કરે છે, શ્રદ્ધામાં સ્વપરને જાણવાની સામર્થ ને, પણ જ્ઞાન કે સ્વપરને જાણવાની સામર્થ વાળો હોવાના કારણે સ્વ અને પર સંબંધી સમ્યક જ્ઞાન થવું, સ્વ ને સ્વ, પર ને પર, સ્વ માં સ્વબુદ્ધિ અને પર માં પરત્વ બુદ્ધિ, એનું નામ સમ્યક જ્ઞાન. પર માં પરત્વ બુદ્ધિ એનું નામ, એનું નામ સમ્યક જ્ઞાન કહેવાય? પરમા પરત્વ બુદ્ધિ નું નામ સમ્યક જ્ઞાન કહેવાય કે સ્વ માં સ્વબુદ્ધિ નું નામ જ સમ્યક જ્ઞાન કહેવાય? બે બે એક સાથે, બે એક સાથે, સ્વમાં સ્વબુદ્ધિ, પરમા પરત્વ બુદ્ધિ, બુદ્ધિ એટલે જ્ઞાન, બુદ્ધિ એટલે જ્ઞાન, સ્વમાં સ્વબુદ્ધિ ને પરમા પરત્વ બુદ્ધિ, એનું નામ સમ્યક જ્ઞાન. હવે મને એક વાત કહો, નવું ઘર ખરીદી લીધું છે, સામે સામે ઉદાહરણ, સમ્યક જ્ઞાન નું ઉદાહરણ, નિરાકુરતાનું ઉદાહરણ, નિર્ણયનું દ્રષ્ટાંત, અરે સોરી, નવું ઘર ખરીદી લીધું છે, હવે 10 દિવસ માટે ડીલ થઈ ગઈ, જૂનું ઘર વેચાઈ ગયું, પરંતુ ત્યાં કામ ચાલે છે, એટલે રિક્વેસ્ટ કરી, જેને વેચ્યું એને રિક્વેસ્ટ કરી, શું રિક્વેસ્ટ કરી? કે 10 દિવસ માટે અમને અહીંયા, મેં જયારે આવું કીધું ને, ચૈતન્યનામ કીધું કે વસ્ત્રાપુર કીધું યાદ નથી, તો એક જણ સભામાંથી બોલ્યું, આપણે શું વાત કરી કે 10 દિવસ અહીંયા રેવા દો અને અમે 10 દિવસ પછી આ ખાલી કરીને, તો એક જણ બોલ્યું કે પોતું મારા, અરે ઝાડું મરાશે પણ પોતું નહીં મારા, સભામાંથી એક જણ બોલ્યું, બોલો, સમજાયું? અર્થ સમજાયો? કે ઝાડું મારશે પણ પોતું કેમ નહીં મારે? પોતું પહેલા મારતો તો ઘસી ઘસીને ઘસી ઘસીને ઘસી ઘસીને એકદમ ઘસી ઘસીને ચમચમાવતો હતો, તો હવે કેમ નહીં મારે પોતું? એ જ ઘર છે, એ જ ઘર છે, ત્યાં જ રહેશે, તો કે હવે પોતું નહીં મારે? કેમ નહીં મારે? હા ચલો, ચીઠી આવી ગઈ, શું આવી? હા ચલો લેશું આપણે, હા ને, 2 મિનિટમાં આ એક પરિભાષા કરી લઈએ ને, તો શું આવ્યું? તો કે ઝાડું મારશે પણ પોતું નહીં મારે, ખ્યાલ આવે છે? કેમ કેમ? કારણ કે હે ઘરમાં રહેવા છતાં પણ સ્વમાં, નવા ઘરમાં સ્વબુદ્ધિ અને પરમા પરત્વ બુદ્ધિ ચાલુ થઈ ગઈ, આનું નામ સમ્યક જ્ઞાન છે. ચલો પરિભાષા એકવાર બોલો, પહેલા સમ્યક દર્શન ની બોલો, સમ્યક દર્શન ની બોલો. એસા હી હૈ અન્યથા નહીં, એવો પ્રતીતિ ભાવ, એનું નામ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. અને હવે સંશય, વિપર્ય અને અનધ્યવસાય રહિત, સ્વનું અને પરનું, આત્મા અને પર કા યથાર્થ જ્ઞાન, એનું નામ શું છે? સમ્યક જ્ઞાન. હવે ની ત્રણ પરિભાષા છે. સંશય કોને કહેવાય? હમણાં નથી લેતી, નેક્સ્ટ ટાઈમ લઈશ. સંશય કોને? મારે એકચ્યુઅલી આજે આખો વિષય બીજો લેવો હતો, એ તો આવશે, એ કહું છું શું લેવો હતો. હવે આવશે વિષય, સંશય કોને કહેવાય, વિપર્ય કોને કહેવાય, અનધ્યવસાય કોને કહેવાય, એ બધો વિષય આવશે. એના પછી સમ્યક ચારિત્ર કોને કહેવાય એ આવશે, એના પછી એનું કન્ક્લુઝન આવશે. એટલે આ સૂત્ર ગ્રંથ પ્રમાણે પૂરો થયો, બરાબર છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની વ્યાખ્યા અને સમ્યક જ્ઞાન માં ત્રણ વ્યાખ્યા, સંશય, વિપર્ય અને અનધ્ય. તમને થોડો ફ્લો પણ સમજાવો જોઈએ આખા સૂત્ર નો, કે શું વિષય આવ્યો હને. હવે વિષય મારે આની સાથે એક બીજો કનેક્ટ કરીને લેવો છે, હું લઈશ, જે છે સમ્યક દર્શન પ્રગટ થાય જે જીવને ચતુર્થ ગુણ સ્થાનમાં આવે, એની પહેલા એની પૂર્વની ભૂમિકામાં પ્રગટ થતી 5 લબ્ધિઓ જે મેં લીધો છે, પાછો લઈશ. અને થોડોક કર્ણાનયોગથી એ વિષય આપણે લેશું. એટલો બધો સરસ વિષય છે, એટલો બધો સરસ વિષય છે કે એમાં બધાને ખૂબ આનંદ આવે. તો એ વિષય પૂરો કરીને પછી આપણે આગળના સૂત્રમાં જશું. ચાલો તો આપણે અહીંયા આજે આ પૂરું કરીએ છે, વિશેષ ચર્ચા આગળ કરશું. આજે આપણે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી, એના ઉપર ખૂબ શાંતિથી ગંભીર થઈને વિચાર કરીશું. હવે આપણે કાલની થોડીક વાત કરીએ. 5 મિનિટમાં શું વાત કરી છે? ગઈકાલે અહીંયાથી આપણા જે ફોટા આવશે અહીંયા હમણાં, કહન એકવાર પહેલા તો કાલની તો વાત કરીએ, પણ થોડાક બધા જરા ચાર્જ અપ થઈ જાય, વોર્મ અપ થઈ જાય એની માટે હવે આપણે અહીંયાથી બધા ક્યાં જશું? હવે અહીંયાથી ક્યાં જવાના છો? અરે પ્રભુ, દેવલાગી તો અમારા બાળકો કાલે જઈને આવ્યા. આજે લોકો ગચપન થશે, કાલે લોકો આજે રાતના લોકો બોમ્બે આવી જશે. પણ હવે અહીંયાથી વડીલો ક્યાં જવાના છે? હા, કેમ જવાના છો અમદાવાદ? અરે અમદાવાદ કેમ જવાના છો? વસ્ત્રાપુર જવાના છો ને? હું જઈને આવી, સમજાય છે? તો અહીંયાથી બધા ક્યાં જશું હવે? વસ્ત્રા. ચલો હવે બધું મૂકી દો, બેગ બુક બંધ કરી દો, બેગ પેક કરી દો, સ્કૂલ પૂરી થઈ ગઈ, રાઈટ? હવે લાસ્ટના 5 મિનિટમાં આપણે થોડોક આનંદ લઈએ. બધા મારી સાથે જોરદાર તાળી પાડીને આપણે 2 લાઈન ભક્તિની કરીને પછી વાત કરશું. આ શું છે? ત્યાં શું છે? પંચકલ્યાણક મહોત્સવ છે ને? શાંતિ અભિધિનાયક કોણ છે ખબર છે? શાંતિનાથ ભગવાન, જે આપણે અહીંયા હતા એ જ. ચલો એકવાર આપણે જે નથી જવાના, જે જવાના છે, બધા પરોક્ષ રીતે શાંતિનાથ ભગવાનનું આપણે આહવાનન કરીએ, આમંત્રણ આપીએ કે જલ્દી જલ્દી પધારીને અમારી પરણતીમાં પણ આવી શાંતિની ધારા પ્રગટ થાય. ચલો જોરદાર હાથ ઉપર કરીને, હા હો, જરાય ઉત્સાહ નથી. શું કરશું? ત્યાં જઈને આવો. કેટલો ઉત્સાહ જોયો, આખી ગલી ગલીમાં અને બધે બેનર લાગે. શું ગજબનું બેનર લાગ્યું છે! આત્માથી પરમાત્મા બનવાનો મહોત્સવ, એનું નામ છે પંચકલ્યાણક મહોત્સવ. ચલો જલ્દી, યે મહા મહોત્સવ પંચકલ્યાણક આયા મંગલકારી, યે મહા મહોત્સવ. તાળી તો પાડો પ્રભુ, બનો. અરે આત્માથી પરમાત્મા બનવું છે કે નહીં? જેને બનવું હોય તાલી પાડે, ન બનવું ન પાડે, છૂટ છે. ચલો જલ્દી, હા ઓ, યે મહા મહોત્સવ પંચકલ્યાણક આયા મંગલકારી, યે મહા મહોત્સવ, યે મહા મહોત્સવ. ગાજતી વાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, ગાજતી વાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. પધાર્યા શાંતિનાથ, પધાર્યા શાંતિનાથ, પ્રતિષ્ઠા આવી આંગણીએ. નાથ પ્રતિષ્ઠા આવી આંગણીએ, ગાજતી વાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. હવે ગઈકાલે અહીંયાથી કહન બાળ મંડળ, જે આપણા પાઠશાળાના બાળકો છે, ઓવરનાઇટ સ્ટે વાળી આ પહેલી પિકનિક તો ન કહેવાય, દર્શન યાત્રા માટે ગઈકાલે સવારના અહીંયાથી 6:30 વાગે બસ ઉપડી. તમને ફોટા દેખાય છે, આ બસનો ફોટો છે. ફોટા પણ નથી જોતી, જે છે હું તમને કહું છું કેવી રીતના અમે આખો કાર્યક્રમ કર્યો. તો સવારના 6:30 વાગે બસ ઉપડી, 27 છોકરાઓ. કેટલા? હા, 7 ને 2 કેટલા થાય? 9 નો આંકડો. હા, ગુરુદેશીને પ્રિય હતો ને? તો 27 છોકરાઓ, 27 બાળકો સાથે 15 છોકરા અને 12 છોકરીઓ, બરાબર છે? તો એટલા બાળકો સાથે નાના મોટા બધા, તો અમે લોકોએ ગઈકાલે દર્શન યાત્રા પ્રારંભ કરી 6:30 વાગે બસમાં બેસીને. સૌથી પહેલા અહીંયાથી દેવલાલી જવા માટે નીકળ્યા, અને બસમાં બેઠા એવા, પહેલા તો એવું પ્લાનિંગ હતો કે બધા 1 કલાક સુઈ જશે, સમજાય છે? પણ બસમાં બેઠા પછી ને છોકરાઓ સાથે કોણ સુએ, બરાબર? તો પછી શું ચાલુ કર્યું? ઉપમા ભી હતા અમારી સાથે. શું ચાલુ કર્યું? તો કે અંતાક્ષરીનો કાર્યક્રમ ચાલુ કર્યો, બરાબર છે? હા, સ્તુતિમંગલ કરીને થોડી સ્તુતિઓ કરીને દેવશાસ્ત્ર ગુરુને સ્મરણ દેવશાસ્ત્ર ગુરુનું સ્મરણ કરીને અંતાક્ષરીનો કાર્યક્રમ ચાલુ કર્યો. બધા બાળકોએ, મમ્મીઓએ, ટીચરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અંતાક્ષરીમાં ભાગ લીધો. એક કલાક અંતાક્ષરી ચાલી, એના પછી શાપુર પોઈચા, જે પણ આગળનો કાર્યક્રમ નાસ્તા પાણીનો થયો. બધા બાળકોને ખૂબ આનંદ હતો અને ખૂબ જ ઉત્સાહથી દર્શન યાત્રામાં આગળ વધી રહ્યા હતા. એના પછી અમે લોકો સૌથી પહેલા બસમાં પછી બેઠા અને પછી દેવલાલી માટે આગળ વધ્યા. તો ત્યારે દોઢ કલાક, બિલીવ મી, ખોટું નથી બોલતી, દોઢ કલાક સુધી નાસ્તો કર્યા પછી બસમાં બેસીને દેવલાલી જતા પહેલા બસમાં દોઢ કલાક ત્રણ લોકનું સ્વરૂપ ચાલ્યું. સમજાય છે? બાળકોને ત્રણ લોકનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. આ બસનો પણ ફોટો છે. ત્રણ લોકનું સ્વરૂપ બહુ ઉત્સાહથી બાળકોએ સાંભળ્યું. અને એક એ પછી દેવલાલી પોઈચા, સૌથી પહેલા અમે ક્યાં ગયા હશું? સૌથી પહેલા ક્યાં ગયા હશું? કૃપાળુ દેવના આશ્રમમાં. સૌથી પહેલા જો તાળી વગાડી શકો તમને આનંદ અને ઉત્સાહ થાય છે ને, તો સૌથી પહેલા કૃપાળુ દેવના આશ્રમમાં જઈને અમારી યાત્રા પ્રારંભ થઈ. અને એ આશ્રમમાં આ દેખાય છે, આશ્રમનો ફોટો દેખાય છે, બધા ગયા જ હશો ઓફકોર્સ. તો કૃપાળુ દેવના આશ્રમમાં જઈને પહેલા બધાએ શાંતિથી દર્શન કર્યા અને પછી ત્યાં બેસીને અહો અહો સ્તુતિ ગાઈ, અહો શ્રી સદગુરુ. અને પછી એક રૂમ છે ત્યાં, બાર બે રૂમો છે, એમાં એક રૂમમાં બેસીને બાળકોને કૃપાળુ દેવનું શોર્ટમાં, 33 વર્ષનું શોર્ટમાં બાળકોને આખું જીવન સમજાવવામાં આવ્યું કે એક એક મુખ્ય મુખ્ય વર્ષોમાં કૃપાળુ દેવના જીવનમાં શું શું ઘટનાઓ ઘટી. અને એ પ્રકારે એક પિક્ચર આવશે આમાં કે જેમાં બાળકો બધાને પછી 2 મિનિટ માટે કૃપાળુ દેવ જેવી રીતના પોતાના આત્માનું ધ્યાન કરીને જે મુદ્રામાં બેસતા હતા એ મુદ્રામાં બધા બાળકોને અમે બેસાડ્યા. એટલા બધા સુંદર લાગતા હતા. એ પિક્ચર આમાં પણ છે, કદાચ તમને મળે. આવી ગયું એ પિક્ચર? તો બધા બાળકો એ રીતે ધ્યાનમાં 2 મિનિટ માટે બેસાડ્યા. તો બધાએ ખૂબ સ્થિરતાપૂર્વક ત્યાં એ અભ્યાસ પણ કર્યો. નાનપણથી જ આ પ્રકારના સંસ્કાર એમનામાં આપણે ચિંતા રહીએ તો આગળ એમનું ઉજ્જવળ ભવિષ્ય આપણને હમણાં દેખાય છે. એમ કરીને એ આશ્રમમાંથી પછી અમે લોકો ક્યાં ગયા? જમવા ગયા. એના પછી અમે લોકો આવ્યા, ક્યાં આવ્યા? દેવલાલીના પ્રાંગણમાં. ખ્યાલ આવે છે? તો દેવલાલીનું પ્રાંગણ તો બધાને ખબર છે, અદભુત એ પ્રાંગણ છે, અદભુત મંદિરો છે, અદભુત શાંતિનાથ ભગવાન, મહાવીર ભગવાન, સિમંદર ભગવાન, 24 તીર્થંકર, બલભદ્ર, આદિનાથ ભગવાન, બાહુબલી, ભરત, બધા ભગવાનો ત્યાં બિરાજમાન છે, દેવશાસ્ત્ર ગુરુ. અને એમની વંદના કરતા અમે સૌથી પહેલા થોડાક દર્શન કર્યા અને પછી એક ચિત્રાલય છે, ખબર છે? કોઈ દેવલાલીનું ચિત્રાલય જોયું છે? જે પહેલે મારે છે આપણે નીચેથી ઉપર જઈએ અને પછી ત્રિમૂર્તિ જઈએ અને શાંતિનાથ ભગવાન પાસે જઈએ, એની વચ્ચે નીચે એક ચિત્રાલય આવે. ખબર છે ચિત્રાલયમાં કેટલા પેઇન્ટિંગ છે? કોઈએ શાંતિથી ચિત્રાલય જોયું છે? હવે જાઓ તો જોજો. એ ચિત્રાલયમાં 18 પેઇન્ટિંગ છે અને એ પેઇન્ટિંગમાં 11 કે 12 પ્રતિમાન યોગની સુંદર કથાઓ છે. 11 કે 12 પ્રતિમાન યોગની, સીતાજીની છે, વિષ્ણુકુમાર મુનિરાજની છે, ઘણી બધી કથાઓ છે. એકત્વ ભાવનામાં પ્રસિદ્ધ એક રાજાની કથા છે, એ પણ કથા તમને ખ્યાલ હશે. તો એ પ્રકારે 1.25 કલાક સુધી બધા જ એ ચિત્રાલયના ફોટાના બરાબર આપણે એનું ડિસ્ક્રિપ્શન કર્યું, સ્ટોરી કીધી અને બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધો. એના પછી શું કર્યું હશે? બાળકો ઓફકોર્સ થાકી જાય, 3 લેક્ચર તો થઈ ગયા હતા સવારથી. પછી જીન મંદિરમાં જઈને ત્યાં પણ અમારી થોડી વ્યવસ્થા બહુ જ સરસ રીતે ખાનપાનની કરી હતી, એ બધું કરીને જીન મંદિરમાં જઈને બધા ઝૂમી ઉઠ્યા, ભક્તિમાં બધા ખૂબ નાચી ઉઠ્યા. તો 1.25 કલાક બધાએ ખૂબ ભક્તિ કરી ભગવાનની અને એ પ્રમાણે ત્યાં યાત્રા બપોરની પૂરી થઈ. પછી જે ભોજન આદિના કાર્યક્રમ 24 બધું પતાવીને પછી સમોસરણ, દેવરાલીનું સમોસરણ અદભુત છે. તો એ સમોસરણના દર્શન અને સમોસરણનું સ્વરૂપ અમારા જે ટીચર છે, સ્વયંની ટીચર, એમને અદભુત રીતે એ સમોસરણનું સ્વરૂપ બાળકોને સમજાયું. એમ કરીને બધા રાતના ગજપંથા સિદ્ધ ક્ષેત્ર, ગજપંથાથી કેટલા જીવો મોક્ષ ગયા છે? ગજપંથાથી કોણ મોક્ષે ગયું છે? કોણ? 7 બલભદ્ર અને 8 કરોડ મુનિરાજ મોક્ષે ગયા છે એવા ગજપંથા સિદ્ધ ક્ષેત્રનો. બરાબર, 7 બલભદ્ર. કેટલા હોય બલભદ્ર? 8 હોય? 9 હોય? એમાંથી એક ગયા તુંગીગીરીથી, રામચંદ્રજી એક ગયા સ્વર્ગમાં, બલરામ સ્વર્ગમાં ગયા, અને સાત બલભદ્ર ગયા ગજપંથાથી મોક્ષ. અને 8 કરોડ મુનિરાજની નિર્વાણ ભૂમિ એ ગજપંથા ક્ષેત્રની યાત્રા માટે રાતના પહોંચી ગયા. સવારના અમને ફોન મેસેજ બધું આવી ગયું કે બહુ જ સરસ રીતે પહાડ યાત્રા પણ થઈ ગઈ. ત્યાં ઉપર સ્તુતિ અને ભક્તિ અને પૂજા આદિ કરીને થોડું એ ક્ષેત્રનું મહત્વ ટીચરોએ સમજાયું, અને પછી નીચે આવીને પછી આગળ નીચેના મંદિરોના પણ દર્શન આદિ કરીને ત્યાં એક મ્યુઝિયમ છે એ પણ બાળકોને બતાડશું, અને એ બતાડીને પછી બપોર પછી એ લોકો અહીંયા બોમ્બે આવા નીકળી જશે. એટલો બધો ઉત્સાહપૂર્વક આ આખો દર્શન યાત્રાનો કાર્યક્રમ થયો. એની માટે સૌથી પહેલા તો દેવશાસ્ત્ર ગુરુ ગુરુદેવ શ્રી માતાજીનો અનંત અનંત આપણા ઉપર ઉપકાર છે કે આટલા નાના નાના બાળકો અને થાક્યા વગર સવારના 5 થી રાતના 10 સુધી લગાતાર એક પછી એક એક્ટિવિટીમાં બહુ જ ઉત્સાહપૂર્વક એ લોકોએ ભાગ લીધો. તો હું સમસ્ત ટીમને, ટીચર્સોને અને સ્પેશિયલી ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જયારે જયારે અમે કોઈ પણ કાર્યક્રમ માટે એ લોકોને વાત કરી હોય તો ખૂબ જ ઉદાર હૃદયથી ખૂબ જ સપોર્ટ મળ્યો છે. તો એ બદલ આખા મંડળને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. જય જીનેન. હવે આગળનો પ્રોગ્રામ છે.
આપણા પરમ તારહાર પૂજ્ય શ્રી કાહન ગુરુદેવને જ્યાં ઓમકાર ધ્વનિ કંઠસ્થ આવ્યો હતો એ વિચ્છા જૈન મંદિરમાં આ ડિસેમ્બરની 30 તારીખે એક દિવસીય કાર્યક્રમ છે, જેમાં નૂતન જે જીર્ણોદ્ધાર થયેલ છે તે વિશાળ એનું પણ ઉદઘાટન છે, અને એક બપોર પછી શિક્ષણ શિબિર છે. તો એના નિમંત્રણ માટે વિચ્છા મંડળથી જે મુંખુ ભાઈઓ આવેલા છે તે અહીંયા આપણને નિમંત્રણ આપવા માટે આપ સૌ આવો અને આપ પત્રિકા વાંચન કરો.
પરમ ઉપકારી પરમ પૂજ્ય આપણા પિતા સમાન તારણહાર, આપણા સૌના તારણહાર પરમ પૂજ્ય પિતાશ્રી, પરમ ઉપકારી પરમ પૂજ્ય શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રતિશ્રી પાર્લા મુમુક્ષ મંડળ, ધર્મ વાત્સલ્ય મુક્ષાર્થી મુમુક્ષ ભાઈઓ તથા બહેનો બધાને વિચ્છા દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. અત્યંત ખુશીપૂર્વક જણાવવાનું કે આજથી 70 વર્ષ પહેલા સોનગઢ પછીનું સૌ પ્રથમ અને સોનગઢની બિલકુલ પ્રતિકૃતિ સમૂહ દિગંબર જૈન મંદિર અમારા વડીલોએ એ સમયમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ ઉભા રહીને બનાવ્યું હતું. અમારા વિછિયામાં વડલા નીચે પરમ ઉપકારી પૂજ્ય આપણા પિતા શ્રી ગુરુદેવશ્રીને ગ્રંથાદિરાજ સમયસારનું ઊંડું અધ્યયન, ચિંતન, મનન અને ગોલન કર્યું હતું. આ એક અભૂતપૂર્વ ઘટના હતી. આજથી લગભગ 96 વર્ષ પહેલા અમારા વિછિયામાં વીર સંવંત 1978 વૈશાખ પદ 8મના દિવસે, એટલે કે તારીખ 19/5/1922 સાંજે પ્રતિક્રમણ કરી અને સમયસારની 11મી ગાથાનું ચિંતન ચાલતું હતું ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના અંતરમાંથી 12.5 કરોડ વાજાના દિવ્યદાન સાથે પૂજ્ય ગુરુદેવશ્રીને 2 અક્ષર ઓમકારનો દિવ્યનાદ વિછિયામાં આવ્યો હતો, જેની ફળશ્રુતિ રૂપે આપણે ત્યાં આજે 45 વર્ષ સુધી આધ્યાત્મ મેઘ વરસ્યા અને આમ અમારું વિછિયા એક ઐતિહાસિક મહત્વ સાથેનું તીર્થક્ષેત્ર બન્યું. આ વૈશાખ પદ 8મને દિવસે જે ગુરુદેવને 12.5 કરોડ વાજિંત્રો અને 2 અક્ષર ઓમકારને આવ્યા હતા તેના અનુસંધાને વૈશાખ પદ 8મને દિવસે સોનગઢમાં જે સ્વાધ્યાય હોલ છે એ સ્વાધ્યાય હોલનું ઉદઘાટન, તેની પ્રતિષ્ઠા એટલે તેમનું ઉદઘાટન વિધિ વૈશાખ પદ 8મને દિવસે કરવામાં આવી હતી, જેના પ્રતિકૃતિ રૂપે કરવામાં આવી હતી. લગભગ બધા મહોત્સવ અને પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉદઘાટન શુદ્ધમાં થતા હોય છે, પણ પૂજ્ય ગુરુદેવશ્રીને વૈશાખ પદ 8મને દિવસે આ હોમધ્વની આવેલા જેના અનુસંધાને સોનગઢમાં સ્વાધ્યાય મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ એનું ઉદઘાટન વૈશાખ પદ 8મને દિવસે કરવામાં આવ્યું હતું. આમ અમારા વિછિયામાં શ્રીમદ રાજચંદ્ર રચિત આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્વહસ્તક્ષરે સરળ ભાષામાં આ આત્મસિદ્ધિનું વિવેચન લખ્યું હતું, જે આપણા સૌના મહાભાગ્યે એ વખતના લખાણની થોડી પ્રસાદી અક્ષર દેહે દર્શન માટે અમારી પાસે સાચવી રાખવામાં આવેલ છે. આજથી 18 વર્ષ પહેલા આપણા વિછ્યા મંદિરમાં 50 વર્ષની ઉજવણી અમે સૌરાષ્ટ્રની ગિરનારની ભવ્ય યાત્રા સાથે યાદગાર રીતે કરી હતી. અમારા વિછ્યામાં આપણા બધાની ભાવના અનુસાર આજની પેઢીને અનુરૂપ એક આધુનિક સુવિધાથી સજ્જ એક નૂતન ભોજનશાળા તથા એક ફૂલી ફર્નિશ એસી અતિથિગૃહનું નિર્માણ થયેલ છે, જેનું ઉદઘાટન 30/12/2018 રવિવારના રોજ ભવ્ય ઉત્સવ સાથે ઉજવવાનું નક્કી કર્યું છે, જેમાં દેશ વિદેશમાંથી વસતા તમામ વિછ્યા સાથે સંકળાયેલા ચારેય પેઢીના મુમુક્ષ ભાઈઓ બહેનો જોડાઈને યાદગાર રીતે એક ઉજવવાનું નક્કી કરેલ છે. 20 વર્ષથી ક્રિસમસ વેકેશનમાં સોનગઢમાં ચાલતી પાઠશાળાના 200 બાળકો, સોનગઢના બ્રહ્મચારી ભાઈઓ બહેનો તથા દેશ વિદેશના તમામ મુમુક્ષગણ આ ઉત્સવમાં જોડાતા એક ઐતિહાસિક ઉત્સવ બની રહેશે, જેની રૂપરેખા નીચે મુજબ છે. તો આપ સૌ મુમુક્ષ મંડળને, સર્વ વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓને વહેલા વહેલા પધારવાનું અને આ તીર્થક્ષેત્ર અમારા વિછ્યાને પાવન કરવા અમારી ભાવભર્યું આપણે નિમંત્રણ અને આમંત્રણ પાઠવીએ છીએ. 30/12 રવિવારની પ્રોગ્રામની રૂપરેખા 6:30-7:30 જીરેન્દ્ર દર્શન અભિષેક પૂજન, 6:45 વાગ્યાથી અલ્પહાર શરૂ થઈ જશે. 8:00-9:00 પૂજ્ય ગુરુદેવશ્રીનું વિડીયો પ્રવચન મોટા સ્ક્રીન ઉપર, 9:00-10:00 મહત્વની જાહેરાતો બોલી અને નવા બંને સંકુલનું ઉદઘાટન સમારોહ, 10:00-11:30 વિછ્યામાં ક્યારે પણ ન નીકળી હોય એવી ઐતિહાસિક વિશાળ ભવ્ય શોભાયાત્રા રથયાત્રા વિછ્યામાં નીકળશે, 11:30-1:30 સર્વે મુમિક્ષોનું તથા ત્રણેય સંઘોનું નોકાસી જમણ એટલે કે સામી વાત્સલ્ય છે, 12:30-3:00 ચા પાણી નાસ્તો, 3:00-5:30 પ્રવચન, બાળ શિબિર અને પધારેલા અતિથિ તથા મહાનુભવનું સન્માન, એમાં ઘાટકોપર, વઢવાણ, મલાડ અને બોરીવલી ચારે ભજન મંડળીઓ દ્વારા ભક્તિની રમઝટ, 5:30 ચોવિયાર અને 6 વાગે વિછ્યાથી જે મુંબઈથી પધારવાના છે બોટાદ માટે, ત્યાંથી બોટાદથી ટ્રેન છે ત્યાંથી પ્રસ્થાન કરશે. બીજી એક અગત્યની જાહેરાત એ કરવાની છે, પૂજ્ય ગુરુદેવશ્રી સ્થાનકવાદી સંપ્રદાયમાંથી હતા અને એમને સમયસર દામનગરમાંથી મળ્યું, ત્યાર પછી એમનું ચોમાસું સ્થાનકવાસી સંપ્રદાયમાં વિછ્યામાં હતું. એ દરમિયાન એ સમયસર 10:00 ગોત્રી પાણી કરી અને વિછ્યાથી આગળ 1 કિલોમીટર આગળ ફૂલવાડી છે ત્યાં વડલા નીચે એ સમયસારનું તેઓ સ્વાધ્યાય કરતા અને સ્વાધ્યાય કરતા કરતા જેમના ઓમકાર ધ્વનિ આવેલા એટલે એ વડલા નીચે એમને સ્વાધ્યાન કરી અને સમયસારનું ભોલન કરેલું, જે જગ્યા અત્યારે આપણી પાસે નથી પણ બીજા પાસેથી લેવાના અમારા પ્રયત્નો ચાલુ છે. 2-4 દિવસમાં જ એ જગ્યા માટેના તમામ કાર્યવિધિ પૂરી થાય એટલે અમારા સંઘની સકળ ભાવ આપ સૌની લાગણીને માન આપી આ જગ્યાએ અમારે ગુરુદેવનું એક સ્મૃતિ મંદિર બનાવવાની ભાવના છે, એ અમે ટૂંક સમયમાં જાહેરાત કરશું. બીજું એક જાહેરાત એ પણ કરવાની કે સૌથી પહેલા જે તીર્થક્ષેત્રમાં એટલે કે વિદેશ ક્ષેત્રમાં જે ત્રણેય પૂજ્ય ગુરુદેવશ્રી અને ભગવતી માતા વિદેશ ક્ષેત્રમાં સાક્ષાત મળેલા, ત્યાર પછી આ જગ્યા ઉપર વિછ્યાની અંદર સૌ પ્રથમ આ ત્રણેય ભાનુભવોનું મિલન સૌથી પહેલા વહેલા વિછ્યામાં અમારા ઘરની અંદર અમારા દાદાની હાજરીમાં સૌથી પહેલા વહેલા થયેલું એટલે આ વિદેહમાંથી છૂટા પડેલા ત્રણેય ભાવિ તીર્થંકર ભગવંતોનું મિલન આ વિછ્યામાં થયું છે, એ પણ એક વિછ્યાનું ઐતિહાસિક મહત્વ છે. તો સૌ આ સકળ સંઘને, ભાઈઓ બહેનો અને વડીલોને સૌને આ પ્રસંગ ઉપર આવવા માટે ફરી વિછ્યા મુમુક્ષ મંડળ આપને હાર્દિક આમંત્રણ નિમંત્રણ પાઠવે છે, જરૂર પધારશો એવી ભાવના સાથે જય જિનેન્દ્ર બોલે પરમ ભૂકારે પરમ પૂજ્ય શ્રી સદગુરુ દેવ.
પહેલા સર્વપ્રથમ પત્રિકા આપણે પૂજ્ય ગુરુદેવશ્રીને અર્પણ કરશું અને પછી દિનેશભાઈ, અક્ષયભાઈ, હિતુભાઈ વગેરે આવો આપને પણ પત્રિકા અર્પણ કરશે. ટ્રસ્ટી મંડળ જે કેસી વગેરે હાજર હોય બધા આવી જાય, રોહિતભાઈ વગેરે આવો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કોંદ કોંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ, સર્વ મંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણકારકમ, પ્રદાનમ સર્વ ધર્માણમ, જૈનમ જયતુ શાસનમ, જૈનમ જયતુ શાસનમ. બોલો પરમ ઉપકારી શ્રી કહાન ગુરુ દેવનો જય હો, પ્રશ્નમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. આવો આપો હાલ જે આ મુખ્ય ભાઈઓ આવેલા છે એ દરેકને અનિલ વિલા બિલ્ડિંગમાં ભોજન માટે પછી પધારવા ખાસ વિનંતી કરવામાં આવશે, દરેકે ભોજન લઈને જવું.
નામ બોલી નાખો. પાટલા મંદિરની પત્રિકા, મધુભાઈ પ્રમુખ પાટલા મંદિર.
મધુભાઈ બાર ગયા છે આમના પણ હેતુભાઈ ના
આત્મારથી
ભાઈ શ્રી અનંતભાઈ શેઠ આત્મારથી ભાઈ અક્ષરભાઈ જયંતિલાલભાઈ આત્મારથી શ્રી રોહિતભાઈ માલિયા આત્મારથી શ્રી ઇન્દ્રવદનભાઈ શાહ આત્મારથી શ્રી કેતનભાઈ આત્મારથી શ્રી પંકજભાઈ કામદાર આત્મારથી શ્રી કેતનભાઈ શ્રી શાહ આત્મારથી જયતીબેન હા જયતીબેન ભવ્યભાઈ મહેતા
વિચ્છા મુક્ત મંડળ નો પાર્લા મંડળ ખૂબ ખૂબ અંતઃકરણ પૂર્વક આભાર માને છે જય જીનેન્દ્ર અને આપના પ્રોગ્રામમાં શક્ય એટલી સારી હાજરીમાં આવશું એવું અમે ભાવના ભાવીએ છીએ અને હવે આપ સૌ ત્યાં અમારું અનિલ લીલા બિલ્ડિંગ છે ત્યાં ભોજન માટે પધારશો ડિસેમ્બરની જે શિબિરમાં એ તો બધા ત્યાં આવવાના છે એ તો જાહેર કરી
વિછિયાના 50 વર્ષ જયારે ઉજવાના ત્યારે અહીંથી બધા મેમ્બરો આવ્યા હતા અને બહુ ધામધૂમથી 50 વર્ષ ઉજવ્યા હતા અને અમે આશા રાખીએ છીએ કે બધા ધામધૂમથી આવો અને આપણે સાથે મળીને ઉત્સવ ઉજવશું જય જીને સોનગઢથી બસની વ્યવસ્થા રાખી છે જે કોઈ મેમ્બરો સોનગઢ લાસ્ટમાં આવવાના છે શિબિર દરમિયાન સોનગઢથી સવારમાં વહેલી સવારમાં 30 તારીખે બસની વ્યવસ્થા છે અને વિછિયાના પૂરા દિવસનો પ્રોગ્રામ રહેશે અને પછી વિછિયાથી પાછું અગેન સોનગઢ જેને જવું હોય કે બોટાદ જવું હોય તો બધી વ્યવસ્થા સંપૂર્ણ ટ્રાન્સપોર્ટની જવા આવવાની બધી વ્યવસ્થા રાખે છે તો બધા પધારજો અને સાથે મળીને આપણે ઉત્સવ ઉજવશું અને કદાચ બે દિવસમાં સમાચાર આવશે આ વડલાની જગ્યાએ અમારી ભાવના ભૂમિપૂજન કરવાની છે અને ગુરુદેવના આશીર્વાદથી એ ભાવના પણ આપણી બધાની પૂર્ણ થશે એવી અમે ભાવના ભાવીએ છીએ જય હિન્દ
નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઇસકે લિયે જિન વાણી માં કો વંદના સતવાર હે
ભરદ્વાજ દશાંગ મેં સમસ્ત જિન વાણી માતનો જય હો હવે દરેક મુમુક્ષુ ભાઈ બહેનો